మహాదేవ్యా భుక్తిరత్నం శబ్దజీతరవాత్మజం రాజచంద్ర మహం వందే తత్వలోచననాయకం ప్రభు తత్వలోచననాయకం. పత్రాంక 172 సద్జిజ్ఞాసు మార్గానుసారి మతి కంబార్థ గైకాలే పరం భక్తిని సూచవనారు આપનું પત્ર મળ્યું. અલ્હાદની વિશેષતા છે, અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? આપણે વાત થઈ ગઈ કે આપણે અનેક સાધન અનંતવાર કરવા છતાં પરિભ્રમણ મટ્યું નહીં, તો હવે શું થવું જોઈએ? કે આપણે શું જવાબ આપ્યો કે આપણે અનેક સાધન નવ પૂર્વ અનંતવાર ભણી ગયો અને જીન વિકસા વગેરે પણ અનંતવાર લઈ લીધી, છતાં પણ પરિભ્રમણ મટ્યું નહીં, તો હવે શું કરવું જોઈએ? શું જવાબ આપ્યો? માટે આપણે શું થવું જોઈએ કે ધર્મની બાબતમાં હું બિલકુલ બાગો છું, મને ધર્મ શું છે મને ખબર જ નથી. એટલે કે મારું જન્મ મરણ સાથી ચડે, મારું જન્મ મરણ સાથી ચડે એ મને બિલકુલ ખબર નથી. ધર્મની વાતમાં બિલકુલ અજાણ્યો છું અને મારે આજે જન્મ મરણથી છૂટવું જ છે તો પછી મારે સાચા ગુરુને શરણે જવું પડે. મહાવીર ભગવાન એ પણ સાચા પુરુષ થઈ ગયા, પણ અત્યારે મને મારા જન્મ મરણ ટાળવો હોય તો શું કરવું જોઈએ એ સાચા ગુરુ સિવાય ખબર પડે એમ નથી. એટલી વાત આપણે કરી. એટલે કે આપણને મહાવીર ભગવાનનો ઉપકાર તો જરૂર છે, અનંત ઉપકાર છે, પણ નૌકાર મંત્રમાં પણ પહેલા નમો અરિહંતાણ પછી નમો સિદ્ધાણ. સિદ્ધ પરમાત્મા સૌથી શ્રેષ્ઠ છે. અત્યારે મહાવીર ભગવાન સિદ્ધ પરમાત્મા છે, પણ આપણે પહેલા નમસ્કાર અરિહંત પરમાત્માને કેમ કરીએ છીએ? કારણ કે અરિહંત પરમાત્મા એટલે મહાવીર ભગવાન જયારે વિચરતા હતા ત્યારે દેશના આપે, સમોસરમાં બેસીને દેશના આપે, તો જીવોને ઉપકાર વિશેષ થાય છે. એટલે પહેલા નમસ્કાર અરિહંત પરમાત્માને, એટલે ભગવાન જયારે વિચરતા હોય ત્યારે અરિહંત કહેવાય, અત્યારે સિદ્ધ પરમાત્મા કહેવાય. એટલે પહેલા નમસ્કાર અરિહંત પરમાત્માને, પછી નમસ્કાર સિદ્ધ પરમાત્માને. અને જયારે અરિહંત પરમાત્મા નથી ત્યારે ઉપકાર કોનો આવે? ત્યારે એવા સાચા આચાર્ય ઉપાધ્યાય સાધુ નો આવે. સાચા પુરુષ કેવા હોય? એનું શું લક્ષણ? તો કે જેને આત્માનો અનુભવ છે, જે આત્મવિચારી કરીને જાગૃત છે તે મુનિ છે. જેને નિરંતર ખાતા પીતા ઉઠતા બેસતા ગમે તે કરતા સાવધાન છે. આપણે બેભાન છીએ, આપણને મોહના નશામાં, મોહ નિદ્રામાં છે. એટલે કૃપાવદેવે પુષ્પમાળામાં પહેલું જ વાક્ય લખ્યું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થયા, હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. ભાવ નિદ્રા એટલે મોહ નિદ્રા અથવા મિથ્યાત્વ. આ જ આપણને અનંતકાળથી રખડાવી રહ્યું છે. એટલે જન્મરણથી છૂટવું હોય તો એક વાત મહત્વની આપણે શું કરી, એની સાચી ગરજ શું, મોક્ષની સાચી ગરજની નિશાની શું? તો આપણને આ મિથ્યાત્વથી છૂટવાની ગરજ. એટલે જે કઈ પણ હું કરું ધર્મને નામે એ શું હોવું જોઈએ કે જેથી મને આ મિથ્યાત્વ બોલવું પડે, એટલે કે હું આ દેહાદી સ્વરૂપ નથી પણ આ સદગુરુએ જાણ્યો કે હું આત્મા છું, એમ આત્મભાવના થવી જોઈએ. આ આપણો લક્ષ્ય છે. પણ ભગવાને હજારો ક્રિયા અને હજારો શાસ્ત્ર એના માટે બતાવ્યા, પણ આપણે શું કરવું? અત્યારે બધી ક્રિયા કરી ન શકીએ કે બધા શાસ્ત્રો વાંચી ન શકીએ એટલે એમાંથી આપણે શું કરવું જોઈએ એ સાચા ગુરુ મળે તો ખબર પડે. કારણ કે અરિહંત પરમાત્મા અત્યારે દેહધારી રૂપે હાજર નથી અને પરમ કૃપાલદેવ પણ દેહધારી રૂપે હાજર નથી, છતાં પણ લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજીએ આપણને ઓળખાણ કરાવ્યું કે આ કાળમાં તમે સાચા પુરુષ મળવા બહુ જ મુશ્કેલ છે, વિરલા પુરુષ સંકેત પામે એવો આ કાળ છે અને આપણી એવી યોગ્યતા નથી એટલે આપણે ઓળખાવા પણ મુશ્કેલ છે. એટલા માટે લઘુરાજ સ્વામીએ આ જગાએ આપણને ઓળખાણ કરાવી આપ્યું કે અમારા કહેવાથી એક પરમ કૃપાલદેવ પ્રત્યક્ષ જ છે એમ સમજી એમની આજ્ઞાને સમજવા પ્રયત્ન કરો અને આરાધવા પ્રયત્ન કરો. અને સમજાઈ ગયું એમ નહીં કરતા, હું સમજ્યો અને જેટલો આપણા આત્માનો વિકાસ થાય એવી રીતે આરાધના કરો. પણ લક્ષમાં રાખ્યા કરજો કે જયારે કૃપાલદેવ આ ભવે આવતા ભવે મળશે ત્યારે જ એમની આજ્ઞાથી મારું કામ થવાનું, આ ભવે મરણની છેલ્લી પળ સુધી આટલો ભાવ ટકાવવાનો છે. શું? તો કે હું કઈ જ જાણતો નથી ધર્મની બાબતમાં, પણ આ પરમ અનંત સિદ્ધ પરમાત્મા થઈ ગયા, એમણે જે યથાર્થ આત્મા જાણ્યો છે એવો જ આત્મા મારો છે, આ દેહનો નાશ થશે મારો નાશ નહીં થાય એમ આશ્રયપૂર્વક દેહ છૂટે તો બીજા ભાવમાં એવા જ્ઞાનીનો જોગ થાય. એટલે એવા કેટલાય અબૂધ અને અશક્ત એવા પશુમાંથી મહાવીર ભગવાન સિંહના ભાવમાં હતા અને તે વખતે હરણનું માંસ ખાઈ રહ્યા હતા. તે વખતે આકાશગામીની વિદ્યાથી એક મહામુનિ આવ્યા અને મહામુનિએ એમને બોધ કર્યો, ટૂંકી વાત કરે છે, અને એને એવું મહાત્મ્ય આવ્યું અને પછી મહાત્મા મુનિ પ્રત્યેના જે અહોભાવ છે આંખમાં આંસુ આવી ગયા કે હું આ હરણના ભાવમાં અરે હરણનું માંસ ખાઈ રહ્યો છું, મારી શું ગતિ થશે, હવે મારે શું થઈ શકે હમણાં આરાધના. એટલે મહાત્માની પાસે એમને સાચી સમજ પામ્યા અને સમ્યક દર્શન પામી ગયા, મહાત્માનું મહાત્મ્ય આવ્યું. અને પછી મહાત્માની આજ્ઞાનુસાર એમણે અનશન ધારણ કર્યું, 15 દિવસ પછી દેહ ત્યાગ કરી અને પછી મોક્ષ માર્ગની આરાધના શરૂ થઈ અને મહાવીર થયા. હાથીના ભાવમાં પાસનાથ ભગવાનને એવો જ લાભ છે. એટલે જે કોઈ પણ જીવ મોક્ષે ગયા છે એનો પહેલો ભાવ આવો હોય છે કે જે ભાવમાં એને હું કંઈ જ જાણતો નથી, ધર્મની બાબતમાં મને કાંઈ જ ખબર નથી અને મારે હવે કંઈક છૂટવું છે એવો ભાવ આવે છે. અને એવા ભાવથી સાચા પુરુષ પ્રત્યેનું મહાત્મ્ય આવે છે અને સાચા પુરુષના મહાત્મ્યથી એનો મોક્ષ માર્ગ શરૂ થાય છે. એમાં કોઈને કાંઈ વચમાં કંઈ અનુસંધાનથી કંઈ કહેવું હોય તો કહેજો. આટલી વાત આપણે હમણાં વિચારી થોડી. અમે એક સવાલનો જવાબ મેં નથી આપ્યો. શું જવાબ નથી આપ્યો? શેનો વિચાર? પણ આ સવાલનો જવાબ નથી આપ્યો કે નૌકાર મંત્ર બોલીને શું ભાવ કરવા જોઈએ. તમારો સવાલ આવવો જોઈએ, પણ એ ભાવ આ જ ભાવ છે. એટલે આપણને સર્તે શું ભાવ કર્યા મરણ વખતે એ ભાવ આવો જ ભાવ છે. એટલે કે સર્તને બીજું કાંઈ ખબર નથી, એ બળી રહ્યો છે, અત્યંત ત્રાસ ત્રાસ થઈ રહ્યો છે, પણ એમાંથી એને કોઈ બચાવે એવું દેખાતું નતું. પણ સાક્ષાત પાસનાથ પ્રભુ ત્યાં આવી ગયા, ઘોડા પર બેસીને આવ્યા છે અને ભગવાનના દર્શન થયા એના મહાભાગ્યથી અંત સમય. અને સાથે સાથે એને નૌકાર મંત્ર સાંભળ્યો, એટલે કે અર્થ નથી સમજાયો પણ નૌકાર મંત્રના ઉચ્ચારણ ભગવાનના મુખથી સાંભળી અને એને અહોભાવ આવી ગયો કે મને આ કોઈ સાચા પુરુષ છે, આ મને સાચા સુખનો રસ્તો આ બતાવે એવા છે, મને આમાંથી આ બળતરામાંથી છોડાવે એવા આ છે, એ જે કહે છે ને એ હું કરવા તૈયાર છું, એવો કંઈ પણ એવો અહોભાવ આવી ગયો. એટલે નૌકાર મંત્ર બોલાઈ રહ્યો છે પણ એને આ પાસનાથ પ્રભુ પ્રત્યે અહોભાવ આવી જવાથી એ મરણ પામીને ધર્મેન્દ્ર થઈ ગયો. છેલ્લી મોમેન્ટમાં એનું મન પાસનાથ પ્રભુમાં રહ્યું, વેદનામાંથી એનું મન હટી અને પાસનાથ પ્રભુ પ્રત્યે મન રહી જવાથી બીજા ભાવમાં એ ધર્ણેન્દ્ર થઈ ગયો, બે ચાર ભાવમાં કામ પૂરું થઈ જશે, ધર્ણેન્દ્ર પદ્માવતી થઈ ગયા. એટલે આટલી વાત પરથી આપણને સમજાવવું જોઈએ કે નૌકાર મંત્ર બોલીને શું ભાવ કરવાનું છે. હવે આપણે અનેક બીજા બધી વાતો છે, કહી શકે. એક વાત કહી દઉં તો એ વધારે સ્પષ્ટ થાય. એક હાથી હતો, એના કુટુંબ પરિવાર એટલે હાથણીઓ અને મદનિયાઓ બધા સાથે જંગલમાં ઘૂમી રહ્યા હતા. તે વખતે ઉનાળાના દિવસો હતા, ત્રાસ ત્રાસ થઈ રહ્યો હતો, એટલે કંઈક સરોવર મળી જાય તો આપણે એમાં ધુબાકા મારીએ, હાથીને ગમે, એટલે એવા વિચાર કરી રહ્યો છે. અને જોગામ જો એક સરોવર મળી ગયું, સરોવરમાં કૂદવા માંડ્યા, બધા મસ્તી મજા કરે છે. ધીમે ધીમે હાથી વધારે ઊંડાણમાં જવા લાગ્યો, એટલે આગળ જઈ જ પણ એ સરોવરમાં એક મગર હતો, એટલે મગરે હાથીનો પગ પકડ્યો, હાથીનો પગ પકડ્યો અને મગર ખેંચવા માંડ્યો ધીમે ધીમે. એટલે વધારે ઊંડાણમાં એનું બળ ઘણું હતું, પણ પાણીમાં એનું બળ ચાલે નહીં, એટલે બધી હાથણીઓ અને બદનિયા બધા એને બચાવવા માટેની સાથે સાથે આમ કરે છે પ્રયત્ન, પણ પાણીમાં બળ ચાલતું નથી ને બધા ખેંચાવા માંડે. એટલે પછી હાથણીઓ અને બદનિયા ધીરે ધીરે બધા અટકી ગયા અને હાથી એકલો આગળ જવા માંડ્યો. હવે હાથી કોણે સમજાતું હશે, એવી રીતે આગળ આગળ જવા લાગ્યા. અને પછી આગળ તે વખતે હાથીને કેવી હાલત થાય કે હવે હું મરી જ જવાનું છું, હવે અહીંયા ડૂબી જ જવાનું છું, આમાંથી હું બચી શકું એમ નથી, હું ઘણો બળવાન છું પણ અહીંયા મારું બળ ચાલશે નહીં. ત્યારે હાથીને કેવો ભાવ થાય કે હવે આમાંથી મને બચાવો બચાવો, હે પ્રભુ હે પ્રભુ, એ કેમ બોલશે, ત્યારે કેવું બોલે? એવું એ જે ભાવ આવે છે ને હાથીને, એ જ ભાવ નૌકાર મંત્ર બોલીને બોલવાનો ભાવ ભાવ આવો જોઈએ છે કે હું હવે ડૂબી રહ્યો છું આ સંસાર રૂપી સમુદ્રમાં, અને હું માનતો હતો કે મારે તો આ કુટુંબ પરિવાર છે, આટલું ધન સંપત્તિ છે, આટલું માન મોટાય છે, મને કઈ વાંધો નહીં આવે, એવું આપણે બધાને થોડું થોડું થાય છે, આપણે તો કોઈ પ્રોબ્લેમ નથી, એક મોબાઈલ ફોન કરશું ડોક્ટર આવી જશે, ટ્રીટમેન્ટ થઈ જશે, મને વાંધો નહીં આવે એવું લાગે છે. પણ જયારે યમરાજા આવી જાય ત્યારે એટલું ફાસ્ટ ચાલે છે કે આપણે બધા જોતા રહી જઈએ અને ભાઈ તો હતા ન હતા થઈ જવાના. એટલે પણ એ હાથીને ત્યારે એ બોલે કે હે પ્રભુ હે પ્રભુ, હવે તારા સિવાય મને કોઈ આધાર નથી, એક તું જ આધાર છે. આવો ભાવ આપણને નૌકાર મંત્ર બોલીને પંત પરમેશ્વરી ભગવંત પ્રત્યે અથવા પંત પરમેશ્વરી ભગવંતનું સ્વરૂપ સમજાવનારા સદગુરુ પ્રત્યે આવવો જોઈએ. ખ્યાલ આવે છે શું ભાવ લાવવાનો? આવો ભાવ જોઈએ છે. અને એ જ ભાવ નૌકાર મંત્રમાં છે. કેવી રીતે? તે આપણે આમ નમો કરીએ, નમો અર્હંતાણમ, એટલે શું કે ભગવાનના પંત પરમેશ્વરી ભગવાનના ચરણમાં મસ્તક મૂકે છે. પંત પરમેશ્વરી ભગવાનના ચરણમાં મસ્તક મૂકવું એટલે શું કે મારી બુદ્ધિ ઝીરો છે, હું કંઈ જ સમજતો નથી. તમારા ચરણમાં મસ્તક મૂક્યું એટલે, મસ્તક મૂક્યું એટલે મોટું અંગ, શ્રેષ્ઠ અંગ કહેવાય, એટલે કે હું ધર્મની બાબતમાં કંઈ જાણતો નથી અને તમારે ચરણે આવ્યો છું, મારે હવે આ જન્મ મરણથી છૂટવું છે, માટે હે પ્રભુ હે પંત પરમેશ્વરી ભગવાન, તમારી સમજણ અને તમારી આરાધના 100% સાચી છે, માટે હું તમારે શરણે આવ્યો છું. એટલે ભાવ સમજાયો કે નૌકાર મંત્ર બોલીને આવો ભાવ લાવવાનો છે. હવે એવો ભાવ આપણને અત્યારે એવા પંત પરમેશ્વરી ભગવાન, અત્યારે અરિયન પરમાત્મા હાજર નથી, એટલે એવો ભાવ આપણને સાચા ગુરુ પ્રત્યે આવવો જોઈએ. અને એવો ભાવ લાવવો એનું નામ ભક્તિ છે. આવો ભાવ એનું નામ ભક્તિ. એટલે આપણને હવે વાક્ય શું આવ્યું કે બીજા બધાથી ઉદાસીન થાવ, નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. એટલે સત્પુરુષ કોણ એ આપણે વાત થઈ ગઈ અત્યારે, કે આપણા માટે આ કાળમાં આ પરમાત્મ સ્વરૂપ પુરુષ, આ પરમ કૃપાદેવ અત્યંત ઓથેન્ટિક પુરુષ થયા કહેવાય. એમણે પોતે પોતાની ઓળખાણ આપી, મહાત્મા ગાંધીજીએ પણ એમના વિશે મહાત્મ્ય બતાવ્યું, અને સાથે એ એવું ભક્તિ કેમ આવે એ વાત પછી કહીશું, ત્યારે આપણને વાત સમજાશે, અથવા એવો ભાવ કેવો હોય એ સમજાય એટલે પાછું કહી દઉં છું. નૌકાર મંત્ર બોલીને શું ભાવ કરવો એ સમજાઈ ગયો ને. હવે સત્પુરુષ આમાં કોઈને કઈ પૂછવું હોય તો કહેજો. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એમ સુકામ કહ્યું? કારણ કે આપણને એમાં ભાન થવું જોઈએ. ભક્તિ એટલે ખાલી ગાવું એટલું નહીં, ભક્તિ એટલે મૂળ ત્રણ ફેક્ટર સમજવાના, કે ધર્મની બાબતમાં બિલકુલ બાગો છું, મને કાંઈ જ ખબર નથી, અને મારે હવે જન્મ મરણથી છૂટવું છે. આવો ભાવ લાવી ને એમાંથી છોડાવશે કોણ? તો કે આ સાચા પુરુષ છે, સાચા ગુરુ છે, એ જ મને છોડાવેવા છે. એવો ભાવ આવવો જોઈએ. એટલે આપણે આપણી મેળે ગમે ત્યાં સાંભળવા જવું, ગમે ત્યાં વાંચવું, ગમે તે ક્રિયા કરવામાં કેટલું મોટું જોખમ છે એ સમજાવવું જોઈએ. કે આપણે ગમે ત્યાં સાંભળીને કઈ ને કઈ ભલે થોડી સારી વાત નાખે, અને થોડી વાત થોડી ઉલટી નાખી દે તો આપણી હાલત બહુ કફોડી થઈ જવાની છે. માંડ માંડ અનંતકાળે આ યોગ બન્યો છે, ત્યારે આપણને જોખમ લેવું કેમ ગમે? આપણે શરીરમાં રોગ થયો હોય ત્યારે ગમે તે ડોક્ટર પાસે જવાય? કેટલાય બધા એમડી 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 હોય, પણ આપણે કોની પાસે જઈએ? 100% આપણને વિશ્વાસ હોય, અનુભવ હોય એવા પાસે જ જવાય. ભલે પૈસા વધારે લે, એપોઇન્ટમેન્ટ લેટ આપે, ગમે તે થાય, પણ મારે આ જ ડોક્ટર પાસે કરાવું. જો કેન્સરનું ઓપરેશન હોય કે મોટું ઓપરેશન હોય ત્યારે ગમે તે પાસે ન જવાય. બહુ થાય તો ઇન્ટરનેટથી પણ ચેક કરી લે ભાઈ કોણ ડોક્ટર બેસ્ટ છે. કોઈ અમેરિકામાં બેસ્ટ થતું હોય ટ્રીટમેન્ટ તો ત્યાં જઈને ભાઈ, કે ત્યાં ન્યુયોર્કમાં છે તો અહીંથી ન્યુયોર્ક પણ જઈએ. કેમ કે આપણને ડર છે. શું ડર છે? ડોક્ટર રોંગ મળી ગયા તો શું થાય? તો ઉપર વયો દઈશ, એનું ડર છે. એટલે એમાં આપણે જોખમ લેતા નથી. પણ ડોક્ટર રોંગ મળી ગયા તો એક જ ભાવનું મરણ છે, પણ ગુરુ રોંગ મળી ગયા તો અનંત જન્મનું રિસ્ક છે. તો કેટલું જોખમ આપણે લેવાય? પણ આપણે અહીંયા કોઈ ચિંતા કરતા નથી, કારણ કે આપણને તો હું જાણું છું, બરાબર નિર્ણય ખરીદે મારી મેળે સમજી લઈશ ને, જે સારું એ જ લઈશ ને, એમ કરીએ છીએ. પણ આપણને ખબર નથી કે આપણે ગમે ત્યાં સાંભળવા જઈએ, ગમે તે વાંચીએ, ગમે તે શાસ્ત્ર હાથમાં લેવું બહુ જોખમ છે. એ કૃપાદેવ કેટલી બધી ઠેકાણે કે છે. એક કૃપાદેવે શું કીધું કે 403માં પત્રમાં કહ્યું ને, એક 449માં પત્રમાં, 403માં પત્રમાં કૃપાદેવ કે છે, જીવે જીવે પત્રાંક 403 જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના માટે કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પોતાની કલ્પના વડે એટલે પોતે જ ગુરુ બની જાય, પોતે જ ધર્મનો અર્થ કરે, અથવા બીજા ગુરુ પાસે જાય, કલ્પના પ્રાપ્ત કે મને આ બહુ સારા લાગે છે એવું લાગે, કે અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. એ વાત એ સિવાય બીજે જવું કેટલું જોખમ છે? કૃપાદે 449માં પત્રમાં કહે છે કે આપણને જેવું ભગવાનનું કેવું છે સમજાયું કેમ નથી? તો કે છે, આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, એક તો લોકસંજ્ઞા કે લોકો શું કહેશે, લોકોમાં સારું દેખાડવું ગમે છે. બીજું ઓકસંજ્ઞા, નાનપણથી જે બાપ દાદાથી ટેવ પડી હોય એમ કરવું. અને ત્રીજું છે અસત્સંગ. અસત્સંગ એ કારણો છે. એ કેવા છે? કે જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી. રૂઢિ પ્રમાણે ચાલતું એમ ચાલે તો સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસત ગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે અને કેવા છે, તેને સાક્ષાત આત્મઘાતી, આત્માની કતલ કરનારા, આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કૃપાદે શું કહી રહ્યા છે કે આપણને સરળ શબ્દોમાં કહું તો, કે આપણને કોઈ મારી નાખે તો, ગોળી મારી તો એક જ ભવ મરણ થાય, પણ આ અસત ગુરુ અને અસત શાસ્ત્ર એ આત્માના અનંત જન્મરણ વધારે દેવા છે. એમ જાણ્યા વિના તમારી મેળે કે અસદગુરુ દ્વારા બતાવેલી આરાધનાથી એ અત્યારે તો મોક્ષ નથી, પણ ભવિષ્યકાળે પણ મોક્ષ નહીં થાય. હવે પાછો કૃપાદેવના શબ્દોમાં કે જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં साक्षात मोक्ष नहीं, परंपरा मोक्ष नहीं, ए मान्या विना निसत्व एवं असत शास्त्र અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કેમ એમ થાય છે? કેમ કે જ્ઞાની પુરુષના એટલે પરમ કૃપાવદેવ જેવા જ્ઞાનીના પ્રગટ આત્માનું સ્વરૂપ સમજાવે એવા વચન મળે, પણ એને અસત્સંગ અને અસત્શાસ્ત્રનો પરિચય હોવાથી આ જ્ઞાનીના પ્રગટ વચનો પણ સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. આપણને આત્મવિચાર યથાર્થ થવામાં આ બાધા કરે છે, કારણ કે એવી વસ્તુ અમુક નાખી દે, આપણને ધર્મને નામે કંઈક એવું મૂકી દે ને આપણને તો કાંઈ ખબર નથી, એને કંઈક એવું નાખી દે. હવે એક વાત કહી દઉં એટલે સમજાશે. એક શેઠ હતા, બહુ ભોળા. ગામમાં કોઈ સંત મહાત્મા આવે એટલે કે ચાલો અમારા ઘરે જમવા આવો, અમારા ઘરે જમવા આવો એમ લઈ આવે. એકવાર શેઠાણી દરરોજ કોઈ ને કોઈ લઈ આવે, થાકી ગયા કે આ દરરોજ આવે. એકવાર રાત બપોરે દોઢ વાગ્યો હશે તે વખતે પાછા શેઠ કોઈ મહાત્માને લઈને આવ્યા, એટલે શેઠાણી હવે સુવાની તૈયારી કરતા હતા ત્યાં આ લઈને આવ્યા, એટલે કે ભાઈ હવે આને જમાડવાનું છે, જરા રસોઈ બનાવો. એટલે શેઠાણી કંટાળ્યા હતા એટલે એને બાનું કાઢ્યું કે જોને આય નથી ને આય નથી ને આય નથી ને આય નથી. તો શેઠે પછી મહાત્માને પગે લાગીને કીધું, તમે થોડી વાર બેસો, હું છે ને જરાક સીધું સામાન લઈને આવું. બોલ શું નથી? લખાવ્યું બધું. આ નથી તો હું લેવા ગયા અને મહાત્માને બેસાડ્યા. શેઠાણી હવે એકલા પડ્યા એટલે શેઠાણીએ મહાત્માને ભોળવા માટે એને મહાત્માને કીધું કે અમારા શેઠ બહુ ભોળા છે, બહુ સારી રીતે જમાડે, પણ એમનામાં એક અવગુણ છે. તો શું? તો કે ઓલું ઘરમાં ઓલું સાંભેલું પડ્યું છે ને એ બરાબર જમાડે, બરાબર જમાડે, પછી આ સાંભેલાથી મેથી પાક આપે છે. ના ના મારે કઈ જમવું નથી. એટલે કે ભાઈ ના ના તમે બેસો, હમણાં સારી રસોઈ બનાવશો તમે. ના ના મારે જમવું જ નથી, હવે તો નીકળી ગયા શેઠ બહાર. શેઠ બહાર નીકળી ગયા એમ એમને રવાના કર્યા. પછી શેઠ આવ્યા, લે જલ્દી બનાવો. આમ જુએ છે તો મહાત્મા તો દેખાયા નહીં. અરે મહાત્મા ક્યાં ગયા? તો કે મહાત્મા મહાત્માને છે ને ઓલું સાંભેલું છે ને એ જોઈતું હતું એમ શેખાણી કે એ જોઈતું હતું. એટલે મેં કહ્યું કે ના આ તો મારે પિયરથી લાવી છું એટલે એમને હું આપું નહીં, એટલે આપ્યું નહીં. અરે તને શું, તારે જોયું તો બે સાંભેલા નવા લાવી દે. આપણા મહાત્માને આટલો લાભ થાય તને ખબર પડે, આવા મહાત્મા આવ્યા છે તો આપવું જોઈએ. લા હું આપ્યા હું એમ સાંભળે મહાત્મા લેતા જાઓ લેતા જાઓ. મહાત્મા જોડે એની પાછળ લેતા જાઓ લેતા જાઓ. અરે મહાત્મા કે મારે કાંઈ નથી ભાઈ, જમવું જ નથી તારે. એટલે એને બરાબર ચાવી ફેરવી દીધી મહાત્માને. શેઠ ગોળા હતા પણ આ શેઠાણીએ કેવી ચાવી ફેરવી દીધી. એમ અસદગુરુ અસદશાસ્ત્ર એ થોડી બધી તમને સારી વાત પણ કરે, તો તમે જરા નજીક આવો એટલે તમારી ચાવી ફેરવી નાખે. એ તમને ખબર ન પડે કે મને ખબર ન પડે, એટલામાં બહુ સાવધાન રહેવા જેવું છે. કે આપણને કોઈ ગમે તે વાતો કરતો હોય, ધર્મની વાતો ઘણી બધી કરે, પણ આપણને ખરેખર તો આપણું જન્મરણ કેમ ઠરે એના ઉપર આવે. બાકી ભગવાનની ઘણી બધી વાતો છે, શાસ્ત્ર બધા ઘણા બધા છે, પણ બધા શાસ્ત્રમાં સારી સારી વાતો છે. પણ ગમે તે શાસ્ત્ર વાંચીને પણ મારે મૂળ શું કરવાનું છે? આયુષ્ય બહુ ટૂંકું છે મારું, અને ટૂંકા આયુષ્યના ટૂંકા વર્ષ રહ્યા છે, પણ મારું પરિવર્તન કેમ બધું નથી, મેં શું નથી કર્યું એ બતાવનારો જોઈએ. બાકી બધી બધી વાતો તો ઘણી સારી સારી છે, અને એટલે આપણે ઠગાઈ જઈએ. એટલે પ્રભુશ્રીએ હાથ જોડીને કહેતા, ભાઈ તમે મરી જજો પણ સત્સંગમાં જુઓ, કે જ્યાં તમને આ પરમ કૃપાવદેવ પ્રત્યે ભક્તિ વધે, પ્રેમ વધે, અને એ કૃપાવદેવ પરમાત્મ સ્વરૂપ છે, આ પ્રત્યક્ષ જ છે એવી શ્રદ્ધા કરાવે એવા સત્સંગમાં જજો. ભલે અજ્ઞાની હોય, કાંઈ નથી આવડતું, પણ એના સંગમાં જજો. પણ મોતીઓની લાણી થતી હોય પણ ત્યાં કુસંગમાં નહીં જતા, કે જે તમને કૃપાવદેવથી વિમુખ લઈ જાય અને પોતે પ્રત્યક્ષ ગુરુ બની જાય. કે એવો બધો સંગ છે કે આપણા માટે બહુ મોટું જોખમ છે. એટલે સંગ કરવો તો કોનો કરવો? સ્કોલરનો નહીં, અજ્ઞાનીનો કરવો. અગ્રણીઓ સંગ કરવા જેવો છે. પણ તમને થાય કે આ બધા ક્યાંયથી આવ્યા છે, મોટા સ્કોલર છે તો આપણને બહુ જાણવા મળી જશે, પણ એમાં આપણે બહુ મોટું જોખમ છે. એટલે આ એક વાત સ્પષ્ટ કરી, આમાં પણ કોઈને કઈ શંકા હોય કે નહીં નહીં અમે આમ કરશું તો શું કેવું, કોઈને પણ કઈ કેવું હોય તો કહેજો કે નહીં અમને વાંધો નહીં આવે, એવું કઈ હોય તો કહી દેજો. તો કઈ ખુલાસો થાય, મારી ભૂલ હોય તો મને ખબર પડે. પણ આ બહુ જોખમ છે, એટલે આ ઉપદેશ સામૃતમાં અને કૃપાદેવે ઠેકાણે ઠેકાણે આ વાત લખી છે. એક મોટી નિશ્ચયની વાર્તા પત્રાન 375, એક મોટી નિશ્ચયની વાર્તા મુમુક્ષુજીવે એ જ કરવા યોગ્ય છે કે સત્સંગ જેવું આત્મકલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં સમય સમય નિવાસી છું, અને અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. આટલી વાત જરા આપણે પોઈન્ટના અનુસાર પણ જરા વધારે એક્સપાન્ડ કર્યું, કારણ કે અહીંયા આગળ બહુ મોટું જોખમ છે આ જગ્યાએ. એટલે અત્યારે વાત થોડી સ્પષ્ટાઈ કરી, એટલે અહીંયા કીધું કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીંથું, એટલે આપણા મનમાં આમાં કોઈને પણ કઈ મનમાં હોય નિખાલસતાથી કહી શકાય છે, અને કોઈ એમાં સંકોચ નહીં રાખતા, કારણ કે આ જ બહુ મહત્વનું કામ છે. એટલે આપણે કોઈની પાસે પણ સાંભળવું કરવું બહુ જોખમ છે, એ ખાસ સમજવા જેવું છે. સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીંથું, શા માટે ભક્તિ પ્રત્યે થવું એટલે એમાં સમજાઈ ગયું હશે. અત્યાર સુધી આટલી બધી વાર કહી દીધું કે જેમ હાથીનું દ્રષ્ટાંત આપ્યું એવી રીતે આપણે સમજાવવું જોઈએ કે માટે હું ધર્મની વાતમાં કંઈ જાણતો નથી, બિલકુલ કંઈ ખબર નથી, અને મારે આજે જન્મરણથી છૂટવું છે. તો જેમ ડોક્ટર માટે આપણે કેવો પાક્કો નિર્ણય કરીએ છીએ, એમ આપણે સાચા ગુરુના વચનનો પરિચય કરવા જેવો છે. ભલે ઓછું વધતું સમજાય, ઉલટું સમજાય, એનો વાંધો નથી. જે હમણાં શિવભૂતિ મુનિની વાત કરી ગયા કે ભલે ઉલટું સમજો, પણ એના પ્રત્યે સાચા ગુરુ પ્રત્યે સાચો ભક્તિભાવ છે તો આજે નહીં તો કાલે પણ છૂટી જશે. અને એટલે એમાં ભીલ જેવો હતો, એમાંથી સૈનિક રાજા થઈ ગયો, અને અનાથી મુનિ મળતા સાયક સંકિત પામી ગયો. ભગવાન મહાવીર સ્વામી સાથે કેટલાય સાધુ સાધ્વી હતા, પણ એમને સાયક સંકિત નથી, અને અમને શ્રેણીક રાજાને એક પણ વ્રત નથી, એક પણ પચકાણ નથી, એક સામાયિક પણ નથી. છતાં પણ એ આવતી 24ના પહેલા તીર્થંકર થઈ જશે અને સાયક સંકિત પામી ગયા. એવું એનું બળ, એનું બળ છે આ કે એમને જે મહાત્મા પ્રત્યે, જે આગલા ભાવમાં આદિવાસી ભીલના ભાવમાં હતો ત્યારે ફક્ત કાગડાનું માંસ ત્યાગ્યું છે, પણ એનું મહાત્મ્ય મહાત્માનું અપૂર્વ હતું, અત્યંત મહાત્મ્ય હતું. એટલે બીજા ભાવમાં એ સૈનિક રાજા થઈ ગયો, અને આગળ જતા હવે તીર્થંકર થઈને મોક્ષ જશે. એટલે આપણને આજે બતાવ્યું કે આ રહી ગયું છે. આપણે શાસ્ત્ર શ્રવણ, જીન દીક્ષા, આચાર્યપણું વગેરે અનંતવાર કર્યું છે, નવમાં ગ્રેવેટમાં અનંતવાર જે આવ્યો એવું ચારિત્ર પાડ્યું છે, પણ સાચા ગુરુ મળ્યા ત્યારે એના પ્રત્યે સાચો અર્પણ ભાવ કે સાચો શરણ ભાવ આવ્યો નથી. સાચો શરણભાવ એટલે પોતે કઈ જ જાણતો નથી. પછી સદગુરુ કે આગમાં કૂદી પડો તો આગમાં કૂદી પડવા તૈયાર હોય. પ્રભુશ્રીજી શું કે છે કે કૃપાવદેવના છોકરાના ઘોડિયા હિંચોડવાનું અમને કહેવામાં આવે, મુનિને કૃપાવદેવના છોકરાના ઘોડિયા હિંચોડવાનું કામ આપે તો પણ અમને શંકા પડે નહીં કે આ પુરુષ પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ કે મસ્જિદમાં જઈને સામાયિક કરો, એમ સાચા ગુરુનો એટલો બધો આશ્રય ભાવ દ્રઢ જોઈએ. આપણને લાગતું હોય કે આ અમૃત છે, પણ સાચા ગુરુ કે મૂક આ ઝેર છે, એક ક્ષણથી મૂકવા તૈયાર થવાનો લક્ષ થઈ જાય, પછી યથાશક્તિ કરે. અથવા સાચા ગુરુ કે ભાઈ કે અમૃત છે, આપણને ઝેર લાગતું હોય તો પણ અમૃત સમજીને સ્વીકાર કરે. એટલું બધું મહાત્મ્ય આપણને સાચા ગુરુ પ્રત્યે આવે, એનું નામ ભક્તિ છે. ભક્તિ એટલે એક આ છે કે હું કંઈ જાણતો નથી, જન્મરણથી છૂટવાની ગરજ જાગી છે, અને સાથે સાથે એમનું અતિશય મહાત્મ્ય આવેલું છે. આટલું મહાત્મ્ય આવે ને, અને આપણું મરણ સુધી આવું મહાત્મ્ય રહે તો આપણું કામ અવશ્ય થાય. અને આ પહેલું સંકિત છે, અર્થાત આ જ સંકિત છે. પહેલા આવું સંકિત થવાની જરૂર છે, એને વ્યવહાર સંકિત કહેવાય. પણ આમાં ભલે મેં આત્મા જાણ્યો નથી, પણ સદગુરુનું એવું મહાત્મ્ય છે કે જે કહે છે એ સમજવું છે, જે કહે છે તે આરાધવું છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, ત્યાં ત્યાં તે આશરે આત્માર્થી થશે. આવો સંકેત આપણે ક્યારે આવ્યું નથી. આના માટે પ્રયત્ન કરવાનો અત્યારે પળ પળ પ્રયત્ન શેનો કરવાનો છે કે સદગુરુનું મહાત્મ્ય મારા હૃદયમાં આવવું જોઈએ. એક બીજી વાત કહી દઉં કે બધા ડોક્ટરનું છેલ્લું વર્ષ હતું અને એમાં છેલ્લા દિવસે ફેરવેલ પાર્ટી હતી. ફેરવેલ પાર્ટી હતી ડોક્ટરોની, બધા નવા નવા ડોક્ટરો થઈ ગયા, હવે ડિગ્રી થઈ ગઈ. અને ફેરવેલ પાર્ટીમાં એમણે એક દુનિયાના બેસ્ટ ડોક્ટરને ઇન્વિટેશન આપેલું કે તમે આવજો અમારી પાર્ટીમાં. હવે એને કહો આવે તો આવી જોવા, જોમે આવી ગયા. પણ કે મારે બહુ ઉતાવળ છે, અરે એક કલાકનો ટાઈમ છે. તો કે કઈ નહીં, અમારે એક કલાકમાં પણ તમે અમને કંઈક સંભળાવો, કારણ કે અમે હવે અમારી પણ લાઈફ તમારા જેવી સારી કરવી છે, એમને પણ આપણી ડોક્ટરની લાઈફ સારી કરવી છે, એટલે ગરજ છે. અને અત્યારે આપણે નવા નવા છીએ એટલે આપણને કંઈ ખબર નથી. આ દુનિયાનો બેસ્ટ ડોક્ટર સમજવા માટે વાત કરે છે, ત્યારે આપણને એના પ્રત્યે એ ડોક્ટરો જે નવા છે એ લોકોને કેવું સાંભળે, કેવી રીતે સાંભળે. કઈ ન સમજાય તો બરાબર ટેપ કરી લે ભાઈ, મોબાઈલ રાખીને ભાઈ મને આ સાંભળવું છે બરાબર, આ શું કે છે. કારણ કે એ પાછા આવો ડોક્ટર ક્યાં મળે, આપણને એવી ઇન્ફોર્મેશન આપશે કે આપણી લાઈફ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. પછી એ ડોક્ટર કહેતા હોય કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ખાસ ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, તમારી ગોલ્ડન લાભ થઈ જશે, એવા શબ્દો મૂકીને કહેતા હોય તો કેટલું પકડ કરી લે. બરાબર છે આટલી વાત. એ કારણ કે આ હાઈએસ્ટ ઓથોરિટી છે, આ અત્યારે આ હાઈએસ્ટ ઓથોરિટી જેવું એવું સન્માન છે. એવી રીતે આ પરમ કૃપા આ કાળમાં હાઈએસ્ટ ઓથોરિટી છે, મોક્ષ માર્ગમાં હાઈએસ્ટ ઓથોરિટી. પણ આપણને ઓળખાણ ન થાય એટલે કૃપાઓદે પોતે પોતાની ઓળખાણ આપે છે કે વધારે શું કહીએ. 680માં પત્રમાં કીધું કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું. કોઈ મળે એવો કે મારે મોક્ષ પણ નહીં જોઈએ હવે, કારણ કે અમારી દશા અમારે પરમાત્મ સ્વરૂપ અનુભવાય છે. જેની મોક્ષ જન્યા ત્યારથી મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું. અને આગળ કીધું કે અમે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. કેવા છીએ કે મુમુક્ષુ કલ્પવૃક્ષ પાસે ફક્ત ઈચ્છા કરવાની છે. તો અમારી પાસે કોઈ સાચી ભાવના કરશે ને તો પણ મોક્ષે લઈ જશે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ છીએ. મોક્ષના કલ્પવૃક્ષ પોતાની ઓળખાણ આપે છે, આ બધી પોતાની પ્રશંસા કરે છે એવું લાગે, પણ પોતાને ઉદય એવો છે, વૃષ્ટાવસ્થા છે, લોકોને બાહ્ય ત્યાગ, બાહ્ય નિવૃત્તિ, બાહ્ય ચમત્કારથી આકર્ષી જાય એટલે કૃપાવદે પોતે પોતાની ઓળખાણ આપે છે. અને આપણને એમના પ્રત્યે ભક્તિ કેમ આવે એટલે આપણને કહે છે કે હું હાઈએસ્ટ ઓથોરિટી છું. અને કહ્યું કે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. ત્રિવિધ તાપાગ્નિ આજિ વ્યાધિ ઉપાધિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. આ કોઈ વચન છે? ખાલી આપણે અંદર ફેરવીએ ને મનમાં ચાર પાંચ વાર ફેરવા કે ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. કેટલી અનંતી કરુણા છે એટલે પોતાની પ્રશંસા કરવાનો દોષ વોરી લઈને આપણને પોતાની ઓળખાણ આપી રહ્યા છે કે તમે ભટકી નહીં જતા, આવો મનુષ્ય ભાવ આ કાળમાં તમને મળી ગયો છે અને અમારો યોગ થયો છે તો તમારે નિષ્ફળ નહીં જવું જોઈએ. એટલા માટે પોતાની હાઈએસ્ટ ઓથોરિટી બતાવતા વધારે શું કહેવું, આટલું બધું તો કહી દીધું, વધારે શું કહેવું. આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પોતાની આવી ઓળખાણ આપી કે અમે બીજા શ્રી રામ અથવા મહાવીર જ છીએ. અને સિગ્નેચરમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. કોઈની હિંમત થાય આવું લખવાની કે હું મહાવીર છું? 680 680. અને આ તો કોઈ મુંબઈમાં ચૈત્ર સુદ તેરસને દિવસે મહાવીર જયંતિને દિવસે મહાવીર ભગવાન કી જય, મહાવીર ભગવાન કી જય એમ કરીને મુંબઈમાં પાઈ જૂની ગોળી દેરાસર છે ત્યાં આગળથી વરઘોડો નીકળ્યો શોભાયાત્રા અને કૃપાલજીની પેઢી ત્યાં જ હતી. પેઢીમાં બેઠા બેઠા એમની આંખમાં આંસુ આવે છે કે લોકો બધા મહાવીર ભગવાનની જય મહાવીર ભગવાનની જય કરીને જઈ રહ્યા છે, પણ મહાવીર કોણ અને મહાવીરને કેવું શું છે એનું મરમ અમારી પાસે સમજવા આવવું પડશે અને અમને ઓળખી શકતા નથી. એટલે કૃપાલદેવે આ એક લેખ પોતે જ લખી દીધો કરુણાભાવથી, અને એક લખ્યું કે અમારું હૃદય રડે છે, પરિભ્રમણ આપણે કરીએ છીએ અને હૃદય એમનું રડે છે કે આ લોકો ક્યાં જશે, કારણ કે એમને આપણા બધા પ્રત્યે એવી કરુણા છે. એટલે લખ્યું, એટલે આ વાત અને ઘણી જગ્યાએ આમાં આપ્યું છે. કોઈ કોઈ યોગ્ય વ્યક્તિઓ ઉપર એમણે પત્ર લખ્યા, એમાં એમણે પોતે કહ્યું કે નિસંદેશ સ્વરૂપ નાના અવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. વ્યવહારમાં છીએ પણ વિતરાગ છે, અમારામાં અને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ભેદ માત્ર આ પ્રેરણનો છે. કોઈ કહે કે આ કાળમાં મોક્ષ ન થાય, ચાલો મોક્ષ ન થાય, પણ એમણે કહ્યું કે સિદ્ધ પરમાત્મા છે, એમને શરીર નથી અને શરીર ભાવ પણ નથી. પણ અમારે શરીર છે પણ અમારા ભાવમાં શરીર ભાવ નથી. એટલે ભાવ નહીંની અપેક્ષા એ અમારે ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. 411મા પત્રમાં કૃપાલદેવે કહ્યું કે ભાવ નહીંની અપેક્ષા એ ભાવથી જોવામાં આવે, અશરીરી ભાવની અપેક્ષા એ સિદ્ધ પરમાત્માને અશરીરી ભાવ છે અને શરીર પણ નથી. જ્યારે અમારે શરીર છે પણ શરીર ભાવ નથી, બે છતાં જેની દશા વર્તે દેહાતી એ અશરીરી ભાવ કૃપાલદેવમાં વર્તી રહ્યો છે. એટલે કૃપાલદેવ પોતાની ઓળખાણ પોતે આપી કે ભાવ નહીંની અપેક્ષા એ અમારે ચરમ શરીર પણ એટલે છેલ્લું શરીર નહીં. કોઈ કહે કૃપાલદેવ મોક્ષે ગયા, તો કૃપાલદેવ કહે છે અમે અહીંયા હતા ત્યારે સિદ્ધ પરમાત્માનું સુખ અનુભવતા હતા, અમારામાં અને આ સિદ્ધ પરમાત્મા ભેદ નથી. આવી પોતે પોતાની ઓળખાણ શા માટે આપી કે તમે ભટકી ન જાઓ. અને 398મા પત્રમાં કૃપાલ 398માં કહે છે કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું વર્તમાનમાં કલ્યાણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, પણ તે બીજેથી નહીં પણ આમ થતી. આ કાળમાં કોઈનું પણ કલ્યાણ થવું સર્જિત હશે તો તે બીજેથી નહીં પણ આમ થતી. આવું છે કોઈ કહી શકે? આવું ઓળખાણ શા માટે આપે છે? કારણ કે તમે ભટકી ન જાઓ. પણ આપણને આપણા કલ્યાણની સાચી ગરજ નથી અને રીસ સમજતા નથી કે આ કાળમાં અનંત જન્મનું રીસ છે. ગમે ત્યાં વાજી પડીશ તો ક્યાં જઈશ એનો ભય નથી, એટલે ગમે ત્યાં ભટકે છે અને આ પુરુષ આપણને બચાવવા માંગે છે. એટલે આવા વચન આપે છે. ઘણા બધા જગાએ કહેવાય, સમય ઘડિયાળ સામે દેખાયા કરે છે એટલે હું આગળ ચાલુ છું. હા, પણ એટલે આવો એક તો એમણે કહ્યું અને પ્રભુશ્રીએ શું કહ્યું એ પણ આપણે વાંચી ગયા કે અમે ગુરુ થતા નથી, અમે તમને ગુરુ બતાવી દઈએ છીએ. અને પૂજ્ય બ્રહ્મચારીજીને પણ પરમ કૃપાલજીના દીકરી જવલબા આવેલા, ત્યારે જવલબાએ પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછ્યું કે ભાઈ 50 વર્ષ કૃપાલજીના દેહ ત્યાગ પછી એની ખરી પ્રભાવના કોણ કરશે? ત્યારે બ્રહ્મચારીજીએ કહ્યું કે પરમ કૃપાલજીને પરમાત્મ સ્વરૂપ માની એમની જે ભક્તિ કરશે એ જ એમને પ્રગટમાં લાવનાર છે. બાકી બધા ભલે કૃપાલજીનું નામ લેતા હોય પણ બધા એમને ઢાંકનારા છે, કારણ કે પોતે કૃપાલજીનું ચિત્ર પણ તો રાખે પણ એ પરોક્ષ ને હું પ્રત્યક્ષ એમ કરી અને કૃપાલજીને ઢાંકનારા થશે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સામેથી કહ્યું. એમણે ખાલી એટલું જ પૂછ્યું હતું કે પરમ ગુરુને પ્રગટ કોણ લાવશે, તો એમણે આમ કહ્યું. એટલે આવા પુરુષ થયા કે જે આપણા આત્માના હિત માટે એમણે ઘણી જગાએ કહ્યું, પણ હું અત્યારે 313મા પત્રમાં બહુ સ્પષ્ટતા કરી છે. 322મા પત્રમાં એમણે કહ્યું કે આ તીર્થંકર પરમાત્માનો અંતરાશય આ કાળમાં જો કોઈને વિશે પણ હોય તો તે અમે હોઈશું, કારણ કે અમને જે વિતરાગતા વર્તી રહી છે અને તીર્થંકર ભગવાનના વચનથી જે કરવાનું છે અમને બરાબર એવો અનુભવ વર્તાય છે. 322મા કહ્યું આ. એટલે આવી વાત કૃપાલદેવે જ્યાં જ્યાં બતાવી છે, આપણે કંઈ પણ કરીએ ત્યારે આપણા મગજમાં આ ધ્યાનમાં રહેવું જોઈએ કે આ પુરુષ કોણ છે, આ પુરુષના વચન એટલે શું, કે એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ છે. અને 373મા પત્રમાં ધારસીભાઈને કહ્યું કે અમે તમને એક વાક્ય ક્યારે લખીએ, અમે તમને એક વાક્ય લખીએ પણ તમારે અમારા વાક્યનું કેટલું મહત્વ રાખવું જોઈએ. 373 એ પત્રમાં કહ્યું કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફળનું કારણ થતા હોતું. એટલે તમે તમારી મને ગમે એટલું ધ્યાન કરો, ગમે એટલું જપ કરો, ગમે તે ક્રિયા કરો, ગમે એટલું તપ કરો, પણ અમે જે વાક્ય આપ્યું એ મોક્ષનું અચૂક કારણ છે. એવું જો તમારા મનમાં રહેતું હોય તો ફરી વાર ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફળનું કારણ ધારતા હોતો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોતો, પાછળથી બુદ્ધિ, પાછળથી એટલે હમણાં તો તમને વિશ્વાસ આવે, પાછળથી લોકસંજ્ઞા એટલે લોકો તો આમ કે છે ને, ગુફાવલ તો આમ કે છે, એમ ન થવું જોઈએ. પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પણ ન જતી હોય તો કે શાસ્ત્રમાં તો આમ કહ્યું છે ને, કૃપાવલ તો આમ કે છે, એવું જો થાય તો તમારે એમ માનવું કે મને ગાંડ પણ વળ્યું, એમ તમારે માનવું જોઈએ કે પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પણ ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. આટલી તૈયારી જોઈએ. અમારા વાક્યનું કેટલું મહાત્મ્ય જોઈએ એ કૃપાવદે બતાવ્યું કે હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. હજી વધારે મહાત્મ્ય આપવું જોઈએ. આ તો કહેવાય એટલું કહ્યું. અમારું વાક્ય એટલે તમારે શું સમજવું જોઈએ કે તમારી મેળે ગમે તે કરતા હો, કોઈ પણ શાસ્ત્ર હોય, ગમે તેવું ધ્યાન જપ કરતા હો, પણ અમે જણાવેલું વાક્ય હોય એ મોક્ષનું અચૂક કારણ છે એમ તમારા હૃદયમાં રહેવું જોઈએ. અને એવું મહાત્મ્ય આ લઘુરાજ સ્વામી પેલા એવું ને પરિણામે આત્મજ્ઞાન પામ્યા, અથવા તો જે કોઈ પણ જીવ બધા ભીલમાંથી આ શ્રેણીક રાજા થયા, કે પછી ભરવાડમાંથી ધનાભદ્ર થયા, કે પછી વણાંગનેશ્વર રાજા શિષ્યાર્થી હોવા છતાં પહેલા મોક્ષે પહોંચી ગયા, બધા ઘણા એવા બધા દ્રષ્ટાંત છે. કુમારપાળ રાજા પૂર્વમાં કોણ છે, લૂંટારા હતા, ને એમાંથી એને એક આપણે ટૂંકાણમાં કહે છે, એક શેઠને ત્યાં નોકરી મળી અને શેઠે એમને કહ્યું કે ભાઈ આ પર્યુષણના દિવસો છે, અમે દેરાસર બનાવ્યું છે, અમે દરરોજ પૂજા કરવા જાય છે, તો તું આજે પૂજા કરવા જાને. ભાઈ જો પૂજા કરવા ગયો તો પૂજા કરવા ગયા, પણ એ સાવ કમાર જેવું છે, પહેલી જ વાર જીનેશ્વર ભગવાનની મૂર્તિ જોવે છે અને આશ્ચર્ય પામ્યું. ઓહો, આશ્ચર્ય એવી વિતરાકતા, પરમ શાંત મુદ્રા જોઈને, પર પ્રથમ રસ ભરપૂર નયન તુજ મુખપન કમલ સમાન, સ્ત્રીના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બલવાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. વિતરાકો આ સાચો 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 આ જ દેવ છે કે એના હાથમાં શસ્ત્ર નથી, બાજુમાં સ્ત્રી નથી, અને એની ચહેરા ઉપર પરમ શાંતિ, નયન કેવા પવિત્ર છે એ જોઈને એને અહો 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 થયું. અરે આ શેઠના પૈસાથી મારે નથી કરવું, પણ મારી પાસે તો 5 કોડી છે, 5 કોડીથી ફૂલ લીધા, અને ઉલ્લાસ ભાવે આંખમાં આંસુ સાથે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરી. એ પૂજાના ફળથી એ કોણ થઈ ગયો, આગળ જતા કુમારપાળ રાજા થયો. અને એક વખતે એ મુનિ મળેલા, એની સમજણથી એ શેઠને ત્યાં નોકરી કરવા રહેલો, અને પછી એ જ મુનિ આગળ જતા હેમચંદ્રાચાર્ય થયા અને કુમારપાળ રાજા થયો. અને તે વખતે પણ એવી ભક્તિ કરી અને 18 દેશમાં અમારી પડપડ આવ્યો, અને આગળ જતા આ શ્રેણીક રાજા જે તીર્થંકર થશે ત્યારે એમના પ્રથમ ગંધર આ કુમારપાળ રાજાનો જીવ થવાનો છે. એવું એનું સામર્થ્ય ક્યાંથી ક્યાંય લૂંટારામાંથી આવું થઈ ગયું. આ ભક્તિનું બળ છે. ભક્તિ એટલે મહાત્મ્ય, એમની હાઇએસ્ટ ઓથોરિટી. જેમ ડોક્ટરો બધાને કેવું હાઇએસ્ટ ઓથોરિટીનું માન આવે એટલે એનું વચન કેવું ધડાધડ અંદર જાય, એમ આપણને આ સમજાવવું જોઈએ. ભક્તિ સામે લાવી છે કે એમનો બોધ આપણા અંતરમાં પેસી જાય, નીકળે જ નહીં, કે આ પુરુષના વચન એટલે મારા માટે ભગવાન મહાવીરના વચન, મારે જન્મથી છૂટું છે એમાંથી છોડાવે એવો આ જ છે, એવું મહાત્મ્ય લાવવા માટે આપણને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. એટલે ભક્તિ એટલે શું એનું સ્વરૂપ થોડુંક ખ્યાલ આવી ગયો હશે. સત્પુરુષ કોણ એ તો વાત કરી, અને ભક્તિ એટલે શું કે તેમાં મુખ્ય ભાવ આવો કે હું કંઈ જાણતો નથી, મારે જન્મથી છૂટવું છે અને આ પરમ કૃપાવદેવ પ્રત્યે પરમાત્મા સ્વરૂપ છે એ ભગવાનનું જ વચન છે. એટલે કૃપાવદેવ, કૃપાવદેવના વચન, વચનના આશય પ્રત્યે અત્યંત બહુમાન હોય. એટલે જે વચન નીકળ્યું કે તરત જ અંદર જાય, જેમ ઓલા ડોક્ટરોને કેવું વચન અંદર જાય, અને એમાં જયારે કૃપાવદેવ કહેતા હોય કે નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણરૂપ માન્યું, તો કેવી અસર થવી જોઈએ, ડોક્ટરોને કેવું પકડાય. અને પછી આગળ કીધું કે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે, તો અંદર જાય જ ને તરત જ. અને કીધું કે સત્સંગમાં આ વાતો અખંડ એક શરણાગત પણે ધ્યાનમાં રાખજો, એમ કહીને કૃપાવદેવ દબાવીને કહેતા હોય ને તો અંદર જાય, ત્યારે મોહને હટાવી નાખે. અત્યારે આપણને આ વચન ભૂલાઈ જાય છે કારણ કે મોહનું બળ ચાલી રહ્યું છે, પણ જો ભક્તિ આવે તો મોહનું બળ ખસી જાય. અથવા આ મિથ્યાત્વને મટાડવું હોય તો દર્શનમોને અનંતાનુબંધી મટાડવા જોઈએ. પણ અનંતાનુબંધી કેમ મટે છે? સદગુરુ પ્રત્યે ભક્તિભાવથી. એનું જેટલું ઓળખાણ વિશેષ, બહુમાન વિશેષ, તો અનંતાનુબંધી કશાય મોડા પડે. કૃપાવદેવ 522માં પત્રમાં પહેલું વાક્ય લખ્યું કે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે અનંતાનુબંધી ક્રોધ માન માયા લો મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે. એટલે કે જેટલું જેટલું કૃપાવદેવનું બહુમાન આવશે તેમ તેમ અનંતાનુબંધી મોડા પડશે, અને તેમ તેમ એને યથાર્થ વિચાર આવશે. પછી આ જ વચનનો વિચાર સમ્યક એને આવશે. ખાલી શાસ્ત્ર અભ્યાસ કે એટલું વચનામૃત વાંચતા હોય પણ ભક્તિ નહીં હોય તો એવો ભાવ નહીં આવે. અને જેને કારણ કે ભક્તિ પ્રેમ વિના જ્ઞાન શૂન્ય છે, કારણ કે અસર નહીં આપે. ભલે ડોક્ટરો એમ આપણે સાંભળીએ, પણ જો ભક્તિ ન હોય, તમને મારામાં વિશ્વાસ ન હોય, તો હું કાંઈ પણ કહું તો કાંઈ સંકારે ભાઈ આ ગરબડ છે. પણ જેટલી ભક્તિ છે એમ કૃપાવદેવ પ્રત્યે જેટલી ભક્તિ છે એટલું એ વચન અંદર અસર કરે. હવે આમાં જેટલા છે એમાં જેને કૃપાવદેવનું જેટલું મહાત્મ્ય છે એટલું વચન અંદર જાય છે, અને એટલું એનો આશય એનો સમજાય છે, અને તેથી દર્શનમાં મોડો પડી મિથ્યાત્વ મોડું પડે છે. આ રસ્તો આ છે. અને આપણે ઘણું બધું વાંચી નાખ્યું, ઘણું બધું કર્યું, હજારો વાર નહીં અનંત વાર શાસ્ત્ર શ્રવણ વગેરે વગેરે કર્યું, પણ જયારે સાચા ગુરુ મળ્યા ત્યારે ભક્તિ નથી આવી. આ ભક્તિ નથી આવી. હવે આ ભાવમાં આ ભક્તિ લાવવાની છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. આટલી વાત કઈ પૂછવા જેવું હોય તો કહેજો. હવે કોઈને મનમાં સવાલ થવો જોઈએ, શું કે ભક્તિ કેમ આવે? આ કુમારપાળ રાજાને તો આવી ગઈ, આ ભીલના ભાવમાં રહેલા આદિવાસીને આવી ગઈ, પણ અમને આ ભક્તિ આવતી નથી. કોઈ મને પૂછ્યું પણ એમને કદાચ ઉતાવળ થઈને જવું પડ્યું. મને કહ્યું તો ઓલા બેન બેઠા હતા ને, હા એમને મને પૂછ્યું, પણ મારે જરા ફોન આવી ગયો છે, અર્જન્ટ જવું પડશે. એટલે હવે એવો કેવી રીતે જોવા ગુણ? બરાબર તમારી વાત. આપણને એમના ગુણો અને એમનો ઉપકાર, એમની કરુણા, આનો વિચાર કરવો જોઈએ. એટલે આપણને જેટલા જેટલા એમના ગુણો ભાસે, એમનો ઉપકાર ભાસે, જેમ કોઈ 50,000 રૂપિયા આપ્યા હોય અને આપણને ઊંચો લાવ્યા, તેનો ઉપકાર આપણને લાગ્યા કરે કે ભાઈ ગમે એવો હું છું પણ આ 50,000 ન મળ્યા હોય તો હું ઠેકાણા વગરનો હતો. એટલે એનો ઉપકાર લાગ્યા કરે. એમ કૃપાવદેવનો કઈ ઉપકાર ખરો આપણા ઉપર? ભગવાનનો કઈ ઉપકાર ખરો આપણા પર? એટલે કૃપાવદેવે આપણે શું કીધું? હા, એટલે એ આપણે બોલીએ છીએ પણ આપણને જરા ભાસવું જોઈએ, ભાસવું જોઈએ કે ભાઈ એમનો ઉપકાર શું, કેવી રીતે વિચારવું જોઈએ. એટલે કૃપાવદેવ 213મો પત્ર લખ્યો છે ને એ આખો ભક્તિ માટે લખ્યો છે. ભક્તિ કેમ આવે એના માટે 213મો આખો પત્ર આપણે શોર્ટથી ટાઈમ પ્રમાણે મોડેથી કહું છું. કૃપાવદેવ એમાં કહ્યું કે આ સંસાર કેવળ અસાતામય છે, અસાતા અસાતાથી ભરપૂર છે, પણ આપણે બધા અત્યારે શાંતિથી બેઠા છીએ. બધાના હાથ પગ બધું બરાબર છે, એક આંખનો હોય તો, એક પગનો હોય તો, એક આંગળીનો હોય તો કેટલા પ્રોબ્લેમ થાય. પણ આપણને બધું સહી સલામત મળ્યું છે તો કેમ મળ્યું છે? આપણને આજીવિકાની અનુકૂળતા છે, નિરોગી કાયા છે, લાંબુ આયુષ્ય છે, હમણાં કેન્સર જેવો રોગ નથી, આપણા સગાવાળાને પણ કઈ પ્રોબ્લેમ નથી, એટલે અહીંયા બેઠા છીએ. હમણાં કઈ આપણા સગાવાળાને કઈ હોય તો હોસ્પિટલ જવું પડે, અહીંયા ના આવી શકે. તો કેટલી મોટી આપણી પુણ્યાય છે. પણ એ પુણ્ય ક્યાંથી આવ્યું? તો કે જાણે અજાણે પૂર્વભવમાં આપણે જાણે અજાણે આવા સત્પુરુષ સદ્દેવનો યોગ બન્યો છે. એમણે કહેલું કંઈક સાંભળ્યું છે અને સાંભળીને કંઈ સારા ભાવ કર્યા છે, એટલે આજે જે કાંઈ છીએ તે આ છે. આપણને કહે કે હું મહેનત કરું છું એટલે મળ્યું છે. મહેનત તો કેટલાય જણા કરે છે, મજૂરી કરનારા ઘણા જણા છે, પણ મહેનત કરવાથી જો મળતું હોત તો મજૂરી કરનારને વધારે મળવું જોઈએ. અને આપણે કાંઈ મજૂરી નહીં કરીએ પણ આપણો હાથ એવી જગ્યાએ જ પડે કે આપણને બિઝનેસ સારો ચાલે, તો આ ક્યાંથી આપણો સારો થાય? ને કોઈને હાથ જ્યાં નાખે ત્યાં ઉલટું જ પડે, એટલે કમાણી બદલે નુકસાન થાય. ઘણો વિચાર કરીને કરતા હોય એને નુકસાન થાય, અને આપણે કાંઈ વિચાર ન કરો, જે હાથ નાખે ત્યાં સારું થઈ જાય. તો એ કેમ છે? તો કે પૂર્વની પુણ્યાય છે. પણ પુણ્ય ક્યાંથી આવ્યું છે? કે આવા પુરુષોના જાણે અજાણે વચન સાંભળ્યા અને એમાં આપણે કંઈક સારો ભાવ કરી લીધો છે, એટલે પુણ્ય બંધાયું છે. એટલે કૃપાલદે કહ્યું કે ઘણે કાણે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન કંઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી મેં ગ્રંથ વાંચ્યો ને પુણ્ય બંધાયું એમ માને છે. પણ એ ગ્રંથ ક્યાંથી આવ્યો? પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે, માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરી ને પૂર્ણ કામતા સુધી છેક સિદ્ધ પરમાત્મા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા, આટલું બધું આપણને કમાડી દે. કોઈ એવો શેઠ મળે કે આપણને શેઠ બનાવી દે પોતાને જેવો? શેઠ તો કઈ થોડું ઘણું કરાવી દે, પણ આ તો આપણે પશુ જેવા લોભી લંપટી કામી એવા પશુ જેવામાંથી ત્રણ લોકનો નાશ બનાવી દે ફ્રી ઓફ ચાર્જ, તો કેટલો ઉપકાર કહેવાય? એમના શબ્દો મારા મૂકી દીધા એટલે આશય સમજાઈ જાય. પણ આપણે એટલા બધા નગુણા છીએ, કૃતજ્ઞ છીએ કે આ પ્રભુનો ગુણગ્રામ કરતા જોર પડે છે કે પ્રભુ મારા વખાણ કરવા હોય તો હમણાં મોટું લેક્ચર આપી દઉં, પણ તમારા વખાણ કરવા, બીજાના વખાણ કરવાનું કામ બહુ ટફ પડે આપણે. મને તો પડી જાય છે. આ ટફ પડી જાય છે કારણ કે આપણું માન કસાય છે. પણ આ પ્રભુના ગુણગ્રામ કરવામાં તો થાક ન લાગવો જોઈએ. જેટલા એના ગુણગ્રામ તું ઉલ્લાસ ભાવે કરે તો તારી અધોગતિ નહીં થાય, નરકે નહીં જવું પડે, પશુગતિમાં નહીં જવું પડે, અને જેટલો ઉલ્લાસ ભાવ તો છેક મોક્ષે પણ પહોંચાડી દે. ભક્તિથી યાવત મોક્ષ સુધી પહોંચી જાય. કેટલી વારમાં કૃપાલદેવે કહ્યું કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે. આવો ભક્તિનો મહિમા છે, પણ આપણે એ સમજતા નથી. એટલે કારણ કે આપણે કૃતજ્ઞ છીએ કે ભાઈ આપણે ભલે એનો ઉપકાર ગમે એટલો હોય પણ એનું ગાવામાં ઉલ્લાસ નહીં આવે. એમના ગુણગ્રામ કરવામાં અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, કરુણાના સિંધુ સમુદ્ર સ્વયંભૂ રમણ સ્પર્શી કરુણા રસવાળીના. સકલાર સૂત્રમાં લખ્યું કે ભગવાનની કે સદગુરુની કરુણા શું છે? સ્વયંભૂ રમણ સમુદ્રનું જે માપ નીકળી જાય ને એના કરતા વધી જાય, એટલી બધી કરુણા છે. બાકી આપણા માટે કોણ ટાઈમ બગાડે? પોતાની ઉચ્ચ દશા છે અને આપણા માટે દિવસ રાત પોતાને ઉદય ઉલટો છે. મુંબઈમાં વેપાર વગેરે કરવા પડે, એમાંથી જે થોડો ઘણો સમય મળ્યો તરત એમની નોંધ પોતે ખુલે. લાખોનો વેપાર કર્યો હોય અને તરત વેપાર બંધ થાય કે લખવા બેસી જાય. એટલે મહાત્મા ગાંધીએ નોટ કર્યું કે આ વેપારીની જાત નહીં, આ તો વણિક વેશમાં પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. આપણે દુકાનમાં બેઠા બેઠા આવું કોણ કરે? અને આપણે દુકાને જે થાકીને આવ્યા હોય પછી કઈ બીજા માટે વિચાર કરીએ? આ પુરુષ દિવસ રાત આપણા માટે ચિંતન કરે છે, એમનું હૃદય રડે છે. એમની કરુણાનો આપણે વિચાર કરી શકતા નથી. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટી જાય. અને જેમ જેમ કરુણાનો વિચાર કરીએ તેમ તેમ આપણને એમનો બોધ અસર કરે કે આ ફક્ત નિષ્કામ કરુણાથી મને કહી રહ્યા છે, એમને મારી પાસેથી કંઈ જોઈતું નથી ને હું કંઈ આપી શકું એવું નથી. કે નર નર નિર્દોષ ચહે હિત આપણું રે, ચહે હિત આપણું રે, નિષ્કામ કરુણા રૂપ અહો ભાગ્ય એ ગણું રે, અહો ભાગ્ય એ ગણું રે. તેની કહેલી વાત સ્વીકારતા શ્રેય છે રે, સ્વીકારતા શ્રેય છે રે. એક જ શબ્દે ઉદ્ધાર મહાત્મ્ય અમેય છે રે, મહાત્મ્ય અમેય છે રે. કોણ છે? કેનારનો નિર્દોષ રાગ દ્વેષ મોથી રહિત થઈ અને આપણને કહી રહ્યા છે. કેનારનો નિર્દોષ ચહે આપણું હિત, આપણા નર્દમ હિત માટે. કારણ કે જેટલી પોતાના આત્માની ચિંતા છે એટલી જ ચિંતા સર્વજીવો માટે છે. 469માં પત્રમાં કૃપાવદર કહે છે કે જેટલું આ આત્માનું હિત ચાહીએ છે એવું જગતના સર્વ આત્માનું હિત ચાહે છે. જેવી આ આત્માની સ્થિતિ ચાહે છે એવી જગતના સર્વ જીવની ચાહે છે. આવા પુરુષ મળે નહીં આ કાળમાં. ફક્ત મારા જેવા બાળ જીવોના હિત માટે આ એની કરુણા છે, એની નિષ્કામ કરુણા. સ્વાર્થ જરા પણ નથી કે તમે મને એક નમસ્કાર કરો, એવું પણ ઈચ્છતા નથી. આપણી પાસેથી કઈ ઈચ્છતા નથી. નિષ્કામ કરુણારૂપ આ મારું અહો ભાગ્ય છે કે આ કાળમાં આવા પુરુષ મને મળ્યા, તો મને પણ તમારે ધન્યવાદ આપવો જોઈએ. કે નમો નમો એમ આનંદગંજી મહારાજ શાંતિનાથ ભગવાન માં કહે છે કે ભાઈ નમો નમો મને, કેમ કે મને આવા કાળમાં આવા પુરુષ મળ્યા, એ મારા પુણ્યને ધન્યવાદ છે. એની કહેલી વાતનો સ્વીકાર થાય. હા એમ જ છે, ભલે આજે વર્તનમાં ના આવે તો પણ કામ થઈ જાય, અને એક જ શબ્દ આધારી લે તો મોક્ષે પહોંચાડી દે. આ કેવો પુરુષ મળ્યો તો કેટલો આદર થવો જોઈએ, એની કરુણાનો ફરી ફરી વિચાર કરવો જોઈએ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર અને હું કેવો છું, કેવો પામર છું, કઈ અક્કલ નથી, અનંત દોષનું ભાજન છે, એક પણ સદગુણ નથી, તમને મોઢું બતાવવાને લાયક નથી. અધમા અધમ અધિકોપતિ સફળ જગતમાં હું. આવું હોવા છતાં આપણા ઉપર કોણ ધ્યાન આપે? એટલે આ બધી વાત શું કામ બતાવી કે ધર્મની વાતમાં હું બિલકુલ અજાણ્યો છું, એમ કેવી રીતે થશે? કે જેમ આપણે આપણા દોષ જોઈએ કે મારામાં રાગ દ્વેષ મોહ કેટલા છે, મારામાં અજ્ઞાન કેવું છે, મને ક્રોધ માન માયેલો મારામાં કેવા છે, એ વિચાર કરે તો આપણને થાય કે હું કઈ જાણતો. બાકી ધર્મને મેં બધું ઘણું કરું છું, ના નહીં, કૃપાવ દેવા વેરી ગુડ, પણ તારામાં એક પણ ગુણ પ્રગટ્યો નથી, એની વેલ્યુ કાંઈ નથી, પ્રોફિટ ઝીરો છે, વેપાર ઘણો ચાલે છે, ઝવેરી બજારમાં દુકાન છે, માલ ઘણો વેચાય છે આવે છે, પણ ખોટ આવે છે તો એની શું વેલ્યુ? એમ આપણે ધર્મ ઘણો કરીએ છીએ પણ આપણામાં રાગ દ્વેષ મોહ મટતા નથી અને ક્રોધાદી કશાય વધતા જાય છે, તો મેં ધર્મ શું કર્યો? જ્ઞાની હોય ને તો ખરેખર એ તો અનંત કરુણા સાગર છે ને, એને તો ફટકાવે તને આટલી બધી સગવડતા આપી અને કરે છે શું? અને ધર્મની માટે આરાધના માટે કેટલી સગવડતા આપી, બધી યોગ્ય આપી દીધી, આવા વચન આપી દીધા, અને તારા રાગ દ્વેષ મોહ મટાડવાનો કઈ લક્ષ પણ થયો નથી. અને એ રીતે આપણે વિચારીએ તો આપણને લાગે કે હું મોઢું બતાવવાને લાયક નથી, હું અનંત દોષનું ભાજન છું એમ લાગે. અને તો પછી પ્રભુ તારી કરુણા અસીમ છે, તે મારા છોડાવવા માટે તે કેટલી મહેનત લીધી, એમ અહીંયા આગળ આપણને કૃપાવ દેવે. આ 213માં પત્રમાં એક તો આ શું કરી વ્યવહારિક સમજણ, વ્યવહારિક આપણને બધી અનુકૂળતા આપી, અને બીજી પારમાર્થિક અનુકૂળતા કે આપણને એવી સમજણ આપી દીધી. આ કાળમાં અત્યંત મોહી જીવ હોવા છતાં આપણને એવું ઘાલી દીધું કે તું દેહ નહીં તું આત્મા છે. ભલે બહુ સમજ્યા નથી પણ કંઈક તો જે ઘુસાડી દીધું છે, એટલે જેને કૃપાવદેવના વચન મળ્યા છે ને એને સંસારમાં ગમે તેવી ઉપાધિ આવી જાય, કઈ નુકસાન થઈ જાય, કેન્સર થઈ જાય, પ્રિયજનનું મરણ થઈ જાય, અને બીજો અજ્ઞાની હોય ને જેને કૃપાવદેવના વચન મળ્યા નથી, પછી ભલે ગમે એટલા શાસ્ત્ર વાંચન બધું કર્યું હોય કે ક્રિયાકાંડ કરતો હોય, પણ એને જે આકુળતા થાય એવી આકુળતા આ કૃપાવલય ના વચન સાંભળનાર ને નહીં થાય. જેને કૃપાવલય ઉપર જે થોડી ઘણી પણ શ્રદ્ધા થઈ છે એને તું દેહ એવું તું આત્મા છે એની એવી સમજણ ઘૂસી ગઈ છે, ભલે યથાર્થ નથી હજી બરાબર નથી, પણ એવી સમજણ ને લઈને ગમે તેવા સંજોગ આવી જાય પણ એને જેવી શાંતિ રહે એ બીજાને નહીં રહે. એટલે એ પણ કૃપાવદેવનો અનંત ઉપકાર સમજાવવો જોઈએ. સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જયારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાચે ત્યારે શીતલ પાણી, એવી મારા રાજની વાણી, એવી મારા રાજની વાણી. એટલે વ્યવહારિક પણ અને પારમાર્થિક કે આપણને એવી સમજણ આપે કે તું દેહ નહીં તું આત્મા છે, એટલે આપણને અત્યારે પણ રાગદ્વેષના નિમિત્તમાં બીજાને થાય એવા રાગદ્વેષ નહીં થાય, અને એટલે ભવિષ્યમાં પણ આપણી સારી ગતિ થવાની. પણ આપણે અભિમાન ન થઈ જાય એટલે એમ જ વિચારવું જોઈએ કે ખરેખર હું કાંઈ કર્યું નથી. પણ જે કૃપાવદેને વળગ્યા છે એ વહેલે મોડે મોક્ષે જવાના છે એમ પ્રભુશ્રીએ ખાસ છાપ આપી છે. પણ કેટલું વહેલું અને કેટલું મોડું એ આપણા હાથમાં છે. કેટલી ચોવીસી પછી જવું છે કે કેટલું પંદર ભાવમાં જવું છે એ આપણે ભક્તિના બળથી છે. એટલે સત્પુરુષ પ્રત્યે ભક્તિ કેમ આવે એ માટે થોડી આ વાત કરી કે એનો ઉપકાર અને કરુણા આપણે વિચારવી જોઈએ. અને એક મહત્વની વાત કે આપણને આવા ભાવ કેમ આવે, નૌકાર મંત્ર બોલીને શું ભાવ કરવાના એ તો તમને બધાને ખ્યાલ આવી ગયા, પણ એવા ભાવ આપણને કેવી રીતે આવે કે હું કંઈ જાણતો નથી અને સદગુરુનું મહાત્મ્ય અને જન્મરણનો ત્રાસ, આ ભાવ કેવી રીતે આવે એ માટે આપણને આ 20 દોરા આપ્યા કૃપાવદેવે કે હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. એમ આપણી 200ની આપણી પેઢી બતાવી, દેવાળિયા પેઢી કેવી છે આપણા બધા 200 બતાવી દીધા. સેમ્પલ સેમ્પલ એમ અનંત પ્રકારથી સાધન રહીત હોય એવી રીતે આ 20 દોરા આપ્યા છે. અને એ 20 દોરા છે એ 20 લાખ દોરા જેવો ભાવ છે. એટલે પ્રભુશ્રીએ શું કીધું, સર્વશાસ્ત્રોનો સાર નૌકાર મંત્ર, 14 પૂર્વનો સાર, અને નૌકાર મંત્ર બોલીને જે ભાવ લાવવાના છે એ ભાવમાં હું કંઈ જાણતો નથી, હું તો અનંત દોષનું ભાજન છું, નહીં એક સદગુણ પણ, હું તો પામર છું, અધમાધમ છું વગેરે આપણે બધા પોતાના દોષો બતાવ્યા. અને સદગુરુનું મહાત્મ્ય આવવા માટે અચિંત્ય તું જે મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને ચાર ગતિના દુઃખના વિચાર માટે અનંતકાળથી આથડ્યો. અનંતકાળથી આથડ્યો એટલે શું, મિયામીમાં આપણે મિયામી પામ બીચ પર ફરવા નીકળ્યા એવું હશે? અનંતકાળથી આથડ્યો એટલે કેવું હશે? અનંતકાળથી આથડ્યો એટલે ચાર ગતિમાં ભયંકર દુઃખ અનુભવ્યા. એ બધા જ ભાવો આ 20 દોરા મૂકી દીધા. 3 પાઠ એવા આપ્યા કે જેથી જૈન હોય કે અજૈન હોય, કોઈ પણ ગચ્છમતનો હોય, એ બધાને એમાં સમજ પડી જાય અને ભાવ થાય. જે સરતે ભાવ કર્યા, જે કુમારપાળ રાજાએ ભાવ કર્યા, જે શ્રેણીક રાજાએ ભીલના ભોમાં ભાવ કર્યા, કે જે પ્રભુશ્રીએ કર્યા, એવા ભાવ આપણને થવા માટે આ 3 પાઠ આપ્યા છે. અને પ્રભુશ્રીએ એટલે એમ એટલું બધું મહાત્મ્ય બતાવ્યું કે સર્વ શાસ્ત્રોનો સાર, સર્વ તત્વોનો સાર, બધા શાસ્ત્રો આવી ગયા, બધા તત્વોનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ આ કાળમાં કામ કાઢી નાખે એવું પરમ કૃપાદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું, આ 20 દોહા મંત્ર સમાન છે, 100 વખત 1000 વખત બોલાય તો પણ ઓછું છે લાભના ઢગલા છે. એટલે સમજાઈ ગયું હશે કે આ ભક્તિ કેમ આવે એ માટે આ 3 પાઠ આપ્યા છે. સત્પુરુષ કોણ, ભક્તિ લાવવી એટલે શું, અને ભક્તિ લાવાય કેમ, એનું મહાત્મ્ય શું, એ બધી વાત અત્યારે આપણે કરી. અત્યારે બાકી બીજા બધા છે એ સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, એટલે 9 વાગ્યા સુધી કરવું. ઓહ સોરી, મારે ભૂલ થઈ ગઈ, તો સારું, મને એમ કે 9 વાગ્યા એટલે બંધ કરો, સોરી, ચાલો સરસ. શામ એક મિનિટ, મારી લિંક તૂટી ન જાય કે આપણને એવો ભાવ આવવા માટે કે જે આ બધા શ્રેણીક રાજા બધાને કેવો ભાવ આવ્યો, નૌકાર મંત્રી બોલીને શું ભાવ કરવા, એ અજૈન તો કેમ ખબર પડે? આપણે અજૈન હોય કે ભાઈ ભક્તામર બોલ તો કે ના ના, નૌકાર મંત્ર બોલતા અમારું નથી, આ તો તમારું કઈ જુદું જ લાગે. પણ એને આ ત્રણ પાઠ કે તો બોલે, હે પ્રભુ હે, આ તો અમારી પ્રાર્થના બોલે. એટલે કેટલા હજારો જીવો ભારતમાં અને પરદેશમાં, અમેરિકા વગેરે, પણ હજારો જીવો દરરોજ આ ત્રણ પાઠનો સ્વાધ્યાય કરે છે. એ બધું આ પ્રભુશ્રીએ આપણને દ્રષ્ટિ કરાવી. બાકી વચનામૃત વાંચીને ભક્તિ કેમ આવે એ સમજાવવું મુશ્કેલ છે. ભક્તિ લાવવાની છે, સમજાવવું મુશ્કેલ છે. પણ આ તો પ્રભુશ્રી આવી દ્રષ્ટિ કરાવી અને આપણને એમ કહ્યું કે આ 20 ધોરણનું મહાત્મ્ય બતાવ્યું કે આ પાઠ આપ્યા છે. એમાં બધા શાસ્ત્રો સમાઈ ગયા. નૌકાર મંત્રમાં 14 પૂરો સમય એમ તો બોલીએ છીએ, પણ કેવી રીતે? કારણ કે નૌકાર મંત્રથી આપણને પંત પરમેશથી ભગવાન પ્રત્યે સરળ ભાવ ઉત્પન્ન કરવાનું છે. અને ભક્તામરમાં પણ એ જ છે. કૃપાવદેવે 194 પત્રમાં કહી દીધું. સોરી, હા હવે બોલો તમે શું કહેવા. કૃપાવદેવે 194 પત્રમાં કહ્યું કે આ બીજો પત્ર પ્રભુશ્રી ઉપર, આ બીજો પત્ર કૃપાવદેવે પ્રભુશ્રી પર, જે પહેલો પત્ર 172, છતાં પ્રભુશ્રી પાછો પૂછ્યો હશે એટલે કૃપાવદેવે એકદમ સ્પષ્ટ કરી દીધું કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ, જે આપણે વિચાર્યું એનું કારણ વિચારો અને પછી આ વાંચો. અને એમાં એમણે કહ્યું કે ઋષભદેવજી સુયગણાંગ સૂત્રની વાત આપી કે ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, તમને ન ખબર તો પછી પૂછજો, જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઋષભદેવજી ભગવાને કહ્યું 98 પુત્રોને? કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, અનંત વાર કર્યું છે, એક આ વિના શું કર્યું નથી? તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા સાંભળ્યા છે આપણે સાંભળ્યા એમ, પણ એને રૂઢે પ્રકારે કરી ઉઠાવ્યા નથી. એને જે રૂઢે પ્રકારે કરી ઉઠાવવું એને જ અમે મુનિઓનું સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સુધર્મા સ્વામી બીજું વાક્ય કહ્યું, ત્યાં જ સુયગણાંગ સૂત્રમાંથી આપીને કહ્યું કે સુધર્મા સ્વામી મહાવીર ભગવાનના ગણધર એ જંબુ સ્વામીને કહે છે. સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને ઉપદેશે છે. શું ઉપદેશ આપ્યો? કે જગત આખાનું દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેને આમ અમને કહ્યું હતું. મહાવીર ભગવાને સુધર્મા સ્વામીને શું કહ્યું હતું? કે ગુરુને આધીન થઈ વર્તા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુને આધીન એટલે પોતે બિલકુલ અજાણ્યો છે, આખા જગતના મને આધારરૂપ કોણ છે? સદગુરુ છે. જેમ સમુદ્રમાં હોય એક જ જહાજ હોય તો પક્ષી ક્યાં બેસશે? સમુદ્રમાં વચમાં હોય ઉડી ઉડીને જાય, પણ પાછો જહાજ ઉપર જ બેસે, કારણ કે પાણી પાણી જ છે. એવી રીતે આપણા માટે આ સમુદ્રરૂપી આ સંસાર સમુદ્ર છે, એમાંથી તરવા માટે ગુરુને આધીન થાવ. મહાવીર ભગવાન પણ શું કે છે? તમારે ગૌતમ સ્વામી પાસે જવું પડશે, કારણ કે અમે તો ઉદયાધીન વાણી ખરી જાય, એમાં આપણને જેટલું સમજાય એટલું સમજાય, બધું સારું લાગે, પણ પ્રેક્ટિકલી આપણામાં સમ્યક દર્શન કરવા માટે, આપણામાં મિથ્યાત્વ મટાડવા માટે, સમ્યક ચારિત્ર લાવવા માટે શું કરવું? તો કે ગૌતમ સ્વામી પાસે જાઓ. અમે તો ઉદયાધીન વાણી ખરી ગઈ. એમ ભગવાને કહ્યું કે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું હતું કે ગુરુને આધીન થઈ વર્તા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. પછી કોઈ કંઈક સુયગણાંગ સૂત્રમાં અહીંયા જ કહ્યું છે? તો કૃપાવદેવ કહે છે, એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે, આખા સુયગણાંગ સૂત્રમાં આમ કહ્યું છે. તો કોઈ કે ભાઈ સુયગણાંગ સૂત્રમાં આવું કહ્યું છે, પણ બીજા શાસ્ત્રમાં તો કઈ બીજું કહ્યું છે ને? તો કૃપાવદેવ કહે છે, એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનું લક્ષ્ય છે. કોઈ પણ શાસ્ત્ર છે એમાં કરાવવું શું છે? તો કે ગુરુને આધીન થઈ વર્તા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. આ એનો મરમ આ કૃપાવદેવ ખોલે ત્યારે સમજાય કે કોઈ પણ શાસ્ત્ર લ્યો, કોઈ પણ નવસ્મરણનું કોઈ પણ સ્તોત્ર લ્યો, પછી ઉવસ્થગ્રમ સ્તોત્ર લ્યો, કલ્યાણ મંદિર લ્યો, ભક્તામર લ્યો, ઉવસ્થગ્રમ સ્તોત્ર અથવા તો ઋષિમંડળ સ્તોત્ર લ્યો, કોઈ પણ સ્તોત્ર લ્યો, પણ કરાવવું શું છે? કે નૌકાર મંત્ર લ્યો. કરાવવું શું છે? આટલું જ કરાવવું છે કે ગુરુને આધીન થઈને વર્તવું, અથવા 20 દોહરામાં જે કહ્યું છે એ આખો ભક્તામર વગેરે નવ સ્મરણનો સાર છે. કોણ કે છે? પ્રભુ શ્રી કે છે ઉપદેશામૃતમાં 467માં પુષ્પ ઉપર કે ભક્તામર વગેરે સ્તોત્ર છે પણ 20 દોહરા બધાનો સાર છે. કોણે આપ્યા છે એમ લખ્યું છે. અર્થાત આ પુરુષે આપણા માટે કેટલી અસીમ કૃપા કરી કે આપણે ભક્તામર ના આવડે, બીજું કોઈ સ્તોત્ર ના આવડે, કાંઈ ન ખબર પડે, પણ કરવાનું શું છે એ બતાવ્યું. અને બીજી બધી વાતો બધી ઘણી ઘણી છે, પણ આટલું કરવાથી તું સાયક સંકેત સુધી પહોંચી જાય એવું કીધું કે આ 20 દોરા છેક સાયક સંકેત સુધી પહોંચાડશે. દરજીનો છોકરો નીવે ત્યાં સુધી સીવે, જીવે ત્યાંથી સુધી સીવે એ તો ખોટી વાત છે, પણ આટલું તો તમે દરરોજ કરજો જ. આ ત્રણ પાઠ બતાવ્યા, દરરોજ કરજો જ. તેથી સંકિત થશે, સાયક સંકિત થશે, સમાધિ મરણ થશે, આટલી ગેરંટી આપી છે. આ સાયક સંકિત સુધી પહોંચાડે એવા ભાવ આપણને ગોઠવીને આપી દીધા. શાંતિથી ગુજરાતીમાં આપ્યા છે એ પાઠ આપણે શાંતિ બોલીએ, પણ એમ કરે ભાઈ કોઈ આ મને કરાવી દેશે, આ મને કરાવી દેશે, આનો ચમત્કાર કરાવું ને આનો આશીર્વાદ લઈ લઉં, એમ નહીં થાય. આ 20 દોરા છે એની અનુપ્રેક્ષા કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ થશે. કૃપાલદેવે 534માં પત્રમાં કીધું કે બધું જ કરવાનો સાર સદગુરુ પ્રત્યેનો શરણભાવ ઉત્પન્ન થાય. વ્યવહારમાં આપણે એમ જ સમજીએ છીએ કે આપણે કઈ શરીરનો રોગ હોય તો આપણી મેળે મેડિકલની બુક લેતા નથી, આપણે નિષ્ણાત ડોક્ટર પાસે જઈએ, એને શરણે જઈએ. વકીલાતનું કંઈ કામ હોય તો એવા નિષ્ણાત વકીલ પાસે જઈએ. આપણે બહારગામ જવું છે તેવા સ્પેશિયલ ગાઈડને પકડી લઈએ. પછી ગાઈડ બરાબર હોય પછી આપણે ચિંતા નહીં, એ જેમ લઈ જાય એમ જઈએ, આપણે સહી સલામત પહોંચી જઈએ. એવી રીતે ધર્મની બાબતમાં પણ આ જ રસ્તો છે. એટલે 76માં પત્રમાં પરમ કૃપાલે કહ્યું, શું કહ્યું? બીજું કાંઈ શોધમાં, તારે મોક્ષે જવું છે, ખરેખર મોક્ષે જવું છે, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે જોડેજે, એમ ગેરંટી આપીને કીધું. હવે આમાં શું બાકી રહ્યું, કહેવાનું કઈ બાકી છે? તો સમજી જાય કે આ પરમ કૃપાવદે સાચા પુરુષ છે. હવે એ શું કે છે એ સમજવું અને આરાધવું, એના પ્રત્યે અત્યંત ભક્તિભાવ લાવવાનો છે. અને ભક્તિભાવ કેમ આવે એ પણ આપણને આ ત્રણ પાઠથી બતાવ્યા. હવે તમે શું કહેતા હતા બોલો. એટલે અહીંયા કરે છે સત્સંગ છતાં, હા, એનું એક કારણ તો હમણાં વાત મૂકી મૂકી. એક તો શું છે કે આપણે પેલા આ પરમ કૃપા દેવનું પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. પણ આપણે પછી આજે ઘરે આ કરીએ, પાછું ત્રીજું કરીએ, ચોથું કરીએ, એટલે આની અસર જેવી જોઈએ એવી થાય નહીં. ગમે તે પાસે આપણે સાંભળીએ કે કોઈ કે ભાઈ તમે આ ભક્તામણનો પાઠ શરૂ કરો, કોઈ વળી કહે કે આ પ્રમાણે જાપ કરો, કોઈ કે સામાયિક કરો, કોઈ કે વસ્ત્રક્રમના જાપ કરો, કોઈ કે આ પૂજા કરો, કોઈ કે તપ કરો, એમ જીવને કંઈ ને કંઈ બતાવે છે. બધું વસ્તુ સારી છે, પણ ખરેખર શું કરવાનું છે કે જેથી મારું જન્મ મરણ ટળે? એટલે પેલા એક ઉપર આવવું જોઈએ. એક વાત કહી દઉં, પ્રભુ શ્રી કહેતા એક શિયાળ હતો, એક સસલું હતું અને એક સર્પ હતું. આ ત્રણેય બહુ સારી દોસ્તી હતી. તો શિયાળ છે અને સસલું અને આ સર્પ એકવાર વાત કરી કે ભાઈ આ જંગલમાં દાવાનળ લાગે તો આપણે શું કરવું, અગ્નિ આગ લાગી જાય તો શું કરવાનું, તો આપણે શું કરીએ? તો સર્પ કે મારી પાસે 1,00,000 આઈડિયા છે, આમ થઈને આમ ઝાડ પર ચડી જાઉં તો મને આગ કાંઈ ન કરે. પછી સસલાને પૂછ્યું, ભાઈ તું શું કરે? મારી પાસે 100 આઈડિયા છે, હું આમ થઈને કે ઝાડામાં ઘૂસી જાઉં તો આગનો મને કાંઈ ડર નહીં. પછી શિયાળ કે મારી પાસે તો 1 જ આઈડિયા છે કે જ્યાં આગ લાગ્યો હોય એની ઉલટી દિશામાં 1-2 માઇલ દૂર ચાલી જવું. હવે એક વખત ખરેખરી આગ લાગી એટલે શિયાળ તો દોડવા માંડ્યું અને જ્યાં આગ હતી ત્યાંથી જુદી દિશામાં દોડી ગયું. સર્પ છે એ ઉપર ક્યાંક ચડી ગયું અને સસલું ક્યાંક ઘૂસી ગયું. પછી 2-3 દિવસે દાવાનો અગ્નિ શાંત થયો એટલે પછી શિયાળ આવ્યું. પછી જુએ છે તો એ ઘાસના ઓલામાં વચમાં ક્યાંક એક પૂછડા જેવું દેખાયું, એ ખેંચ્યું તો સસલાનું શરીર બળીને ખાક થઈ ગયેલું શરીર પડ્યું. અને પછી આમ આમ જોતા જોતા એક ઝાડ ઉપર આ સર્પનું કલેવર લટકી ગયું છે, બળીને ખાક થઈ ગયેલું લટકી ગયું હતું કલેવર એનું ઉપરનું માળખું. એટલે પછી શિયાળે કીધું કે લાખ મત લબડી, સો મત સસડી, એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. કહેવાનો મતલબ શું છે કે આપણે હમણાં મરણ થાય પણ આપણી પાસે લાખ આઈડિયા છે. ભક્તામર બોલીએ, નોકાર મંત્ર બોલીએ, સજાત્મસર પરમગુરુ બોલીએ, કે આ બોલીએ કે તે બોલીએ, તો ગુછવાઈ જવાના. એક જ મત હોવો જોઈએ, એક ઘૂંટી નાખ્યું મરણ આવે ત્યારે મારે આ જ કરવું છે. એટલે લાખ મત લબડી, એ લાખ મત આઈડિયા લાખ જણા પાસે આપણે સાંભળ સાંભળ કરીએ, કૃપાઓ દેખી છે, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધ, એક સત્પુરુષને શોધ. કોટી જ્ઞાની હોય એક જ વાત આવે, અને કોટી અરે એક અજ્ઞાની હોય ના કોટી મત ફરી જાય, આજે આમ કે કાલે તેમ કે પરમ દિવસે તેમ કે. એટલે લાખ મત લબડી છે એવા એનું કારણ આ છે કે સમજાતું કેમ નથી, કારણ કે બધા અહીંયા આય વાંચવું, પછી કોઈ કે આમ કરવું, કોઈ કે આમ કરવું, ને પપ્પા કાંઈ કહેતા હોય અને મમ્મી કાંઈ કહેતા હોય અને આજુબાજુ કાંઈક કહેતા હોય અને પછી મહેન્દ્રભાઈ કાંઈ કહેતા હોય, પાછા કોઈ લેક્ચર આવડા એ કાંઈક જુદું કે, એટલે બધા ગૂંચવાય છે. ભાઈ કરવાનું શું, એક જ રહેવું જોઈએ, એક પરમ કૃપાવદે. એ પરમ કૃપાવદેના વચન એ હજારો શાસ્ત્ર સમાય છે, કૃપાવદે પોતે આમાં કહી રહ્યા છે. ઘણી જગાએ વાત આવી ગઈ આપણે માટે કે અમે બીજા શ્રી રામ અથવા મહાવીર છીએ, આટલી બધી ઓળખાણ આપી. એટલે પહેલું તો સૌથી વધારે પહેલું તો મુખ્ય શું લાગે છે કે આપણે પહેલા આ ત્રણ પુરુષ કૃપાવદેવ અને કૃપાવદેવને ઓળખાનારા પ્રભુશ્રીજી અને બ્રહ્મચારી, આમાં કોઈને કઈ શંકા હોય તો ખુલાસો આપણે થશે. થોડી ધીરજ રાખજો, બધું સ્પષ્ટ સમજાઈ જાય એવું છે, કોઈ શાસ્ત્ર બાકી નહીં રહે. અને પરમ સાર જે જન્મરણથી છૂટવામાં છે, પરમ શાંતિનું કારણ થશે. અને બીજું કારણ એવું છે કે આપણે જે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણીએ ત્યારે કેટલું છોકરાની પાછળ પડી જઈએ છીએ, કે દેરાસરના દર્શન કરાવ્યો ત્યારે પણ A4 પર ઘૂંટાવતા હોય છે. એટલે કે આપણે સ્કૂલમાં કોલેજમાં બરાબર ન ભણીએ, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ન હોય તો શું કરીએ, એક્સ્ટ્રા ક્લાસ રાખીએ, ક્લાસ રાખીને પણ એને બરાબર તૈયાર કરાવી દે કે ભાઈ એ બરાબર ભણવું જોઈએ, ને ટ્યુશન ડબલ આપીને પણ એને હોશિયાર બનાવીએ છીએ. પણ અહીંયા આપણે તો બિલકુલ બ્રિલિયન્ટ નથી, બિલકુલ ઠોઠ નિશાળ્યા છીએ. અને પાછી એકવાર ક્લાસમાં સાંભળ્યું સાંભળ્યું, પછી મહેન્દ્રભાઈ પાછા બોલાવે ત્યારે આવવાનું, પાછું એ પાછું સાંભળેલું શું છે, આજે શું વાત આવી ગઈ, કેટલી મહત્વની વાત આવી ગઈ. પણ ઘરે બેસીને ક્યારે પાછું ફેરવીએ, કઈ નોટ કરીએ કે આમાં શું વાત આવી ગઈ છે. આપણે ટેપ કરી નાખ્યું, આપણી પાસે ટેપ છે પણ ટેપ પડી રહે અને આપણે ફેરવશું ક્યારે, કારણ કે દરરોજ નવી નવી ટેપ આવતી હોય, કઈ ટેપ હતી એ ભૂલી જવાય. અર્થાત આપણે માટે થોડું એનું રિવિઝન થવું જરૂરી છે. જેમ કોલેજમાં સ્કૂલમાં ભણતા હોય ત્યારે કેટલું કેરફુલ રહીને સ્ટડી કરીએ છીએ, એમ આપણે આ તો બહુ સ્ટડી કરવા જેવું છે, એકદમ એકદમ દ્રઢપણે, કારણ કે આપણા અનંત જન્મરણનું રિસ્ક છે. એટલે તમારી વાત નથી, આ મુંબઈમાં રહેતા કે અગાસ આશ્રમમાં રહેતાની આ જ હાલત છે, એવું નથી. કારણ કે એક્સ્ટ્રા ટ્યુશન રાખવું જોઈએ, એટલે કે આપણે એવા બ્રિલિયન્ટ નથી, ઠોઠ નિશાળ્યા છીએ, તો વધારે ડબલ ટ્યુશનની જરૂર છે. પોતે પાછું જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ફરી ફરી વાંચેલું ફરી વાંચવું પડે, વિચારેલું ફરી વિચારવું પડે, સાંભળેલું ફરી સાંભળવું પડે, ત્યારે જ્ઞાનીનું કંઈક કંઈક અસર થાય છે. અત્યારે હું અહીંયા આવ્યો છું તો તમારે અહીંયા નહીં, પછી હ્યુસ્ટન હોય કે ન્યૂજર્સી હોય, ફરી ફરી રિપીટ કરું છું કેટલીક વાતો તો અમારી સાથે જે બધાને ખબર પડતી હશે, હજી તો કઈ કેટલી વાર રિપીટ કરે છે, કારણ કે મને તો છાપ પડી જાય, તમને થાય તો સારું છે પણ મને તો અસર લાગી છે. એટલા માટે આપણે આ ખાસ ઘૂંટવાની જરૂર છે, એ ઘૂંટાય નહીં અને બીજો બધો પરિચય થાય. અને બીજું એક મહત્વનું કારણ શું છે કે આપણે છે ને પૂર્વોમાં વિશેષ આરાધના કરી નથી, પૂર્વોમાં આસાધના કરીને આવેલા છીએ. આપણે તત્વાર સૂત્રમાં પણ અત્યારે મેં જોયું નહીં પણ એમાં એક ગાથા છે કે આપણને જે અનંતાનુબંધની કસાય મોહની કર્મ સાથે બંધાય, તો કે અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સંઘ વગેરે એમ 10 કારણ બતાવે છે, તીર્થ આ બધાની આસાધના કરેલી છે. એટલે આપણને આ અનંતાનુબંધી કસાય ઘણા બંધાયેલા છે. એટલે જયારે તીર્થંકર પરમાત્મા વિચરતા હોય ત્યારે આપણે મનુભવ પામ્યા નહીં, અને આજે મનુભવ પામ્યા ત્યારે તીર્થંકર પરમાત્માનો યોગ પામ્યા નથી. પણ કંઈક આ સાધના ઓછી કરી છે કે જેને લઈને આપણને આ પરમ કૃપાદેવ આ તીર્થંકર કોટીનો પુરુષ આપણને આ કાળમાં મળી ગયો છે. આવા પુરુષ આ કાળમાં મળે નહીં, અને કંઈક એનું ઓળખાણ અને આ તમારે આ મહેન્દ્રભાઈનું એક રીતે ખરેખર કહું તો બળવાન નિમિત્ત બન્યું છે. તમારે ઉપકાર માનવો જોઈએ કે એમણે આપણને ઇન્ચેક રાખ્યા છે કે ભાઈ આ પુરુષને ગુરુ માનજો. એવી જે દ્રષ્ટા કરાવે છે, બહુ અહોભાગ્ય છે અહીંયાના બધા લોકોનું કે આપણને આ રીતે કરાવે છે. કારણ કે આ કાળમાં ભમી જવું બહુ સહેલું છે, કારણ કે આપણને સાચા ગુરુનું ઓળખાણ ક્યારે થાય તો કહ્યું આપણે કે અંદર છૂટવાની ગરજ હોય તો, મોક્ષની ગરજ હોય તો ઓળખાણ થાય. પણ આપણને ગરજ શેની છે? આપણને ગરજ શેની છે? ખાનપાનને માનપાન, ખાનપાનને માનપાનની ગરજ છે. એટલે ખાનપાનને માનપાન જે મળે એ ગુરુ ગમી જાય, ઓહો આ સાચા ગુરુ. કારણ કે આપણે જે કરતા હોય બહુ ફાઇન, તમે તો ઘણું સારું કરો છો એમ કે, એટલે આપણને અંદર ગમી જાય કે આ ગુરુ સાચા. અને આપણે થોડી માનપાન પણ આપે, વિષય ભોગ પૂરા પાડે, એટલે આપણને કંઈ ચમત્કાર બતાવે કે સંસારની વાત થોડી એવી કરે, એવું બધું કરે કાંઈ કે આપણને કંઈ ધર્મની વાતો કરે, થોડું આવું બધું માનપાને આપે તો ગમી જાય. અને એ ગુરુને આપણે વળગી પડીએ એટલે માટે આપણને આ સાધના થાય છે. કોઈને ગુરુ કહીએ, ગુરુ કહીએ અને જો સાચા ન હોય તો જે ગૌતમ આદિ સાચા મુનિની આસાધના થાય છે. અને એ આસાધના થવાથી આપણને સૌથી વધારે સંસારમાં રખડાવે એવું કર્મ બંધાય છે અને એ અનંતાનુબંધી કસાય છે. એટલે સાચા પુરુષનો બોધ અંદર જાય જ નહીં. એટલે કૃપાઓને આવા ગાબીને શબ્દ કીધા કે અસદગુરુને અસદશાસ્ત્ર આત્મઘાતી કીધા, આત્માની કતલ કરનારા. એટલે સાક્ષાત જ્ઞાની પુરુષના વચન વડે આત્માનું સ્વરૂપ જણાવનારા એ વચનની અસર થાય જ નહીં એમ 449માં પત્રમાં પણ કહ્યું. અને પૂજ્ય બ્રહ્મચારીએ બોધામૃત ભાગ 3 850મો પત્ર એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જીવને અનંત કાળથી રખડવું પડ્યું છે, કારણ કે એણે જ્ઞાનીની આસાધના કરી છે. જ્ઞાનીની વાત શબ્દથી જ્ઞાની પાસેથી જ અરિયન સિદ્ધ પંચ પરમેશ્વરનું સ્વરૂપ સમજાય. એટલે ગુરુની આસાધના એ પંચ પરમેશ્વરી ભગવંતની આસાધના થવાની, કારણ કે તેથી અસદગુરુને સદગુરુ માનશે, અસદદેવને સદદેવ માનશે અને તેથી અનંતકાળ રખડવાનું થાય. એટલે આપણે અત્યારે બોધ કેમ ચડતો નથી એમ એનો સવાલનો જવાબ એવો સમજાય છે કે આપણે આસાધના કરેલી છે. એટલે જાણતા અજાણતા કંઈ થઈ ગયું હોય, કોઈનાથી પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો આ પરમ કૃપાદેવ પાસે પોતાની ભૂલનો સ્વીકાર કરી અને ક્ષમાપનાનો પાઠ, તમને ખ્યાલ છે એ ક્ષમાપનાનો પાઠ શાંતિથી અંદરના પશ્ચાતાપૂર્વક બોલવો કે જેથી આપણી આ સાધના બીજી વાર હું નહીં થવા દઉં. થઈ ગયું તે થઈ ગયું, પણ કૃપાદેવ પાસે એ ક્ષમાપનાનો પાઠ, આ બધા દોષોનું પ્રાયશ્ચિત છે ક્ષમાપનાનો પાઠ. આ 3 પાઠમાં આ પાઠ પણ છે, હે પ્રભુ, યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ. આ 3 પાઠ બહુ મહત્વના પાઠ, યાવત મોક્ષે પહોંચાડી દે એવા પાઠ છે. કારણ કે જેથી સદગુરુનું શરણ આવે, અને સદગુરુનું શરણ આવે તો પછી જેમ સદગુરુ કહે એમ દોરવાતો જાય તો આગળ પર કલ્યાણ થાય. આટલી વાત પરથી મેં કહ્યું એમાં કઈ કેવું છે, હવે બરાબર કીધું. એટલે આ તત્વાર સૂત્રમાં પણ એ સૂત્ર છે આ સાધના માટે. અને એ જ વાત તમને કહી, એટલે આપણી જે વાત ચાલી રહી છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. ભક્તિનો બીજો ઉપાય શું? એક તો આ 3 પાઠ કયા આપણે, એના સિવાય બીજો ઉપાય એવી રીતે છે કે આપણે કેવી અધમ દશામાં છીએ એનો વિચાર કરવો કે આ કૃપાદેવ ન મળ્યા હોય તો શું થાત. જેમ ગૌતમ મુનિ છે એ ગૌતમ સ્વામીને કેમ એવો ભક્તિભાવ આવે છે? કારણ કે એને ભગવાનને પૂછ્યું કે પ્રભુ મને કેવળ જ્ઞાન કેમ થતું નથી, તો કે તું મારા પ્રત્યે જે રાગ છે ને એ મૂકી દે તને કેવળ જ્ઞાન થાય. તો કે ના ના, મારે તમારી મને ભક્તિ મૂકીને મોક્ષ નથી હોતો, મારે તો તમારી ભક્તિ જોઈએ. કારણ કે મેં અજામેં જ યજ્ઞ કરાવ્યા, અશ્વમેં જ યજ્ઞ કરાવ્યા, એટલે મારી ગતિ તો નરમ ગતિ જ હતી. આ તો તમે મને મળ્યા કે જેથી મને કાંઈ સમજણ પડી અને આજે મોક્ષનો માર્ગ મળ્યો. માટે તમારી ભક્તિ મૂકીને મારે મોક્ષ નહીં જોઈએ. કહેવાનો આશય અહીંયા આવો છે કે આ ગૌતમ સ્વામીને કે જેટલી જેને દીક્ષા આપે બધાને કેવળનાં થાય અને પોતાને કેવળનાં થતું નથી એવી આશ્ચર્યકારી આવી ભક્તિ છે. આશ્ચર્યકારી આચાર્ય પદવી ને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વડે કેવળ શિષ્યો પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ પણે ગુરુ ભક્તિ તો ખરી તે મની જેનું હૃદય વીર માર મે સુત કેવલી પણ શિર પર ગુરુ આન ધારે ઉજમે. આવી ભક્તિ ગૌતમ સ્વામીની હતી એટલે એના ઉપરથી આપણને એવી ભક્તિ ક્યારે આવે કે ધારો કે કૃપાઓ જો ન મળ્યા હોત તો આપણે શું કરતા હોત, આવા વચન ન હોત તો આપણે શું કરતા હોત, પૈસા કમાવાને નામ કમાવાને કાળા ધોળામાંથી અટવાયા હોત, પણ આ તો કૃપાવદના વચન મળ્યા એટલે આપણે ઠેકાણે આવ્યા છીએ. એટલે આપણે વિચારવું જોઈએ ફરી ફરી કે આ કૃપાવદેવ મળ્યા તો આજે જે કઈ હું છું તે છું એમ વિચારીએ ત્યારે એમનો ઉપકાર સમજાય અને એમના પ્રત્યે ભક્તિ આવે કે આવી આ પુરુષની કેટલો ઉપકાર થયો કે મને આ કાળમાં પણ કંઈક શાંતિનું કારણ છે. આપણે કંઈ માનવ જીવન જીવતા થયા સર, પશુને જેમ ખાવું પીવું મોજ શોખ ને પછી કુટુંબ પરિવાર ઘર અને પછી આયુષ પૂરું થાય એટલે જવાનું થાય, પણ આ તો કૃપાઓને મળ્યા એટલે આપણને કંઈ સમજણ મળી એટલે આપણે મનુષ્યભાવ શેના માટે મળ્યો છે તો કે આપણા આત્માનો ઉદ્ધાર કરવા માટે, આપણા આત્માને ભાવ પરિવહનથી છોડાવવા માટે. એવી સમજણ કેવી રીતે મળે? નેસર તો બધી એ જ માથાકૂટ કરે અને જેને કૃપાવદના વચન નથી મળ્યા એ લોકો શું કરે છે? ધર્મને નામે પણ કંઈક ક્રિયા કરી કે કંઈક આવાંચન કર્યું કે કંઈક જપતપ કર્યું, પણ મૂળ શું કરવાનું છે સમજાવવું બહુ જ મુશ્કેલ છે. અને આપણને એક ને એક બે ની જેમ સમજાઈ જાય છે કે આપણને તો આ મોહ મટાડવાનું છે. કૃપાવદે મળ્યા એટલે આપણા આત્માને સંસ્કાર આપવાનો છે કે તું દેહ નહીં, તું દેહથી ભિન્ન એવો આત્મા છે એવી સમજણ કરાવવા માટે મળ્યો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. એટલે જેટલું જેટલું આપણને કૃપાવદે ન મળ્યા હોત તો શું કરતો હોત એ વિચારીએ તો પણ આપણને ભક્તિ આવે. બાકી આપણે આનંદબેનજી, યશુ વિજયજી આ બધા પદો છે અથવા સવારથી સાંજ સુધીનો આ દાસાશ્રમનો ક્રમ છે, આ કૃપાવદેવનું મહાત્મ્ય બતાવ્યું છે, એમના ગુણગામ છે, તો એમાં પણ આપણને આ ભક્તિ આવે. મંગલાચરણ છે, અહો શ્રી સત્પુરુષ જે આમાં છપાયું છે એનું પદ્ય આ શું છે? આ ભગવાનનો ઉપકાર લાગે એના માટે છે. ભગવાનના ભક્તિ કેમ આવે એનો ઉપાય છે. અહો સત્પુરુષના વચનામૃત, અહો અહો થવું જોઈએ, અહો આશ્ચર્ય. અહો શબ્દ શું બતાવે છે? અનંતો ઉપકાર, અનંત ગુણો પ્રગટાવે છે. અહો સત્પુરુષના વચનામૃત, એમની મુદ્રા અને એમનો સત્સમાગમ, આ ત્રણ વસ્તુ, સત્પુરુષના વચનામૃત, એમની મુદ્રાના દર્શન અને એમનો સત્સંગ આપણને ત્રણ લોકનો નાશ બનાવી દે છે. આપણને ઉપકાર સમજાવવો જોઈએ કેવો છે તો કે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. આપણો આત્મા મોહ નિદ્રામાં સૂતેલો છે, એમાંથી જગાડે છે કે ભાઈ તું કોણ છે? તું આ દેહ નથી, તું આત્મા છે. કોણ જગાડે? આ પુરુષના વચનામૃત, એમની મુદ્રા. આવી મુદ્રા મળે નહીં. ભગવાન જયારે વિચરતા હોય ત્યારે એમના આત્મામાં નિષ્કષાય વિતરાક પરિણતિ હોય. એ પરિણતિ કેવી હોય? શિલ્પી તો મૂર્તિ બનાવે છે એની કલ્પના પ્રમાણે, લાવે એવો ભાવ લાવે, પણ એકચ્યુઅલ ભગવાનના આત્મામાં જયારે વિતરાકતા હોય ત્યારે ચહેરા ઉપર કેવા ભાવ હોય? એવી મુદ્રા મળે નહીં. આપણી પાસે એવી મુદ્રા છે કે આ પોતાના આત્મામાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ ન હોય ત્યારે ચહેરા ઉપર કેવા ભાવ હોય? આત્મામાં વિતરાકતા હોય ત્યારે કેવા ભાવ હોય? એ આ મુદ્રા છે. એટલે આ મુદ્રાના દર્શન માત્રથી પણ અપૂર્વ આત્મસ્વભાવને પ્રેરક. આપણે પહેલા જ વાત કરી ગયા મરુદેવ માતાની અને પરમ કૃપાવદેવની મૂર્તિ માટે જે અગાસાશ્રમના પ્રતિષ્ઠા કરી છે ત્યારે પ્રભુશ્રીએ પ્રતિષ્ઠા કર્યા પછી કહ્યું કે આ મૂર્તિના દર્શન માત્રથી ઘણા જીવોને સમ્યક દર્શન થશે. એની મૂર્તિ આ કૃપાલદેવની મુદ્રા છે અને એમનો સત્સંગ આ ત્રણેય આપણને કેટલો લાભ આપનારા છે આપણે કલ્પના નથી, એનું આશ્ચર્ય નથી. કારણ કે આપણને મોહને લઈને સંસારમાં સુખબુદ્ધિ થયેલી છે, પણ આપણા અનંત જન્મરણચાળી અને અનંત કાળ માટે અનંત સુખ મોક્ષનું અપાવે એવા આ ત્રણ વસ્તુ છે એનું આશ્ચર્ય થવું જોઈએ. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, આપણને વિષય કષાયના નિમિત્ત મળી જાય અને આપણને ખોટા ભાવ થવા માંડે, પણ જ્યાં ગુરુનું એક વચન યાદ આવી જાય કે નિર્ખીને નવ યૌવના લેસ ન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી કે ભગવાન સમાન, એવું કઈ પણ વચન યાદ આવી જાય ગુરુનું તો આ પડતો અટકી જાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન, એવા અથવા કષાય ઘટે તે કલ્યાણ. આવા આવા વાક્યો છે એ વચનામૃત આપણને પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, જેવો આપણને એવો ભાવ જ ના આવે. અત્યારે તો આમ કોઈ લાખો રૂપિયાનો હીરો પડ્યો હોય અહીંયા બજારમાં ક્યાંક પડી જાય તો મળે નહીં, પણ આપણા બધાને આ કૃપાવજના વચન મળવાથી એટલી દ્રઢતા થઈ ગઈ કે પ્રાણ જાય તો ભલે લાખ રૂપિયાનો લાખો રૂપિયાનો હીરો પડે પણ મારો નથી તો મારે લેવો નહીં, આટલી દ્રઢતા કોણ કરાવી દીધી. આ કૃપાવદેવે આપણને એવા વચનો આપ્યા, સાત વ્યસન સાત અભક્ષ્યનો ત્યાગ કરાવી એવી દ્રષ્ટા કરાવી દીધી કે આ જુગાર માંસ દારૂ ચોરી વેશ્યાગમન પશ્ચિગમન શિકાર કોઈ પણ જીવને જાણી જોઈને મારવું નહીં, આવા બધા ભાવો આપણને દ્રઢ કરાવી દીધા. એ આપણને કોને ખરાવ્યા? એમની વચનામૃતથી અપૂર્વ સ્વભાવને પ્રયોગ. અને આપણને જે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આવા ભાવ કોઈને થવા જ મુશ્કેલ છે, પણ કૃપાવદેવે આપણને બતાવ્યા કે છેક કેવળ નામ સુધી પહોંચાડી દે એવા અપૂર્વ સ્વભાવને પ્રેરક. સ્વરૂપની પ્રતિતિ, હું દેહની હું આત્મા છું એની કંઈક તો અંશે પ્રતિતિ આપણને થઈ ગઈ, આવા વચન આપ્યા છે. અને અપ્રમત્ત સંયમ, અને પરિણામે અપ્રમત્ત સંયમ એટલે વિતરાકતા વધતી જાય એટલે સાતમા ગુણસ્થાનક, અને પૂર્ણ વિતરાક કેવળ નામ થવા સુધીના કારણભૂત, અને છેલ્લે ચૌદમા ગુણસ્થાને કે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જૈવન વર્તો. એટલે આ ભક્તિ લાવવા માટે સત્પુરુષના વચનામૃત, એમની મુદ્રા અને સત્સમાગમ આ ભક્તિના ઉપાય છે, અને એને કાવ્યમાં મંગલાચરણમાં આપણે બોલીએ છીએ અહો શ્રી સત્પુરુષ કે વચનામૃત. એટલે આ રીતે આપણે અત્યારે અટકીએ છીએ. બાકીનું આ સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું એટલે કૃપાવદના કે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવાથી પણ આપણને બળ આવી જાય કે આપણે પણ આવા કરી શકીએ. ગત સુકુમારની ક્ષમા વગેરે કે એનું વચન વાંચવાથી આપણે સમય થશે એનું અટકું છું અહીંયા પણ, પણ એ બધા ચરિત્રોનું સ્મરણ કરવાથી આપણામાં બળ આવી જાય. અને આપણે કંઈ થોડી ઘણી ક્રોધ હોય ને આપણી આજુબાજુ જોઈએ તો બધા ક્રોધી દેખાય છે તો કંઈ આપણને અસર ન થાય, પણ આપણે ગત્સુકુમારનું ચરિત્ર વાંચ્યા થાય ઓહો મારામાં તો બહુ મોટો ક્રોધ છે એમ સમજાય અને પોતાના દોષનો ભાન થાય. આપણે આજુબાજુવાળા સરખાવીએ તો આપણને આપણા દોષનું એવું ભાન થતું નથી, પણ આ સત્પુરુષોના ચરિત્રનું સ્મરણ કરવાથી એનું ભાન થાય. અને બાળ જીવો હોય જેને તત્વની વાતમાં રસ ના આવે એટલે શરૂઆતમાં શું આવે? કથામાં જ રસ આવે, એટલે ચરિત્રોની કથા સાંભળતા સાંભળતા તત્વની વાત એને પકડાઈ જાય અને પછી આગળ જતા એને વધારે સમજણ આરાધના થાય કે ભાઈ ક્રોધાદી કશાય કરીશ તો કેવું ફળ આવશે, ઓલો સાધુ હતો અને ક્રોધ કરવાથી ચંડ કૌશિક થઈ ગયો વગેરે વગેરે. આ ચરિત્રોથી આપણને એક તો પોતાના બાળ જીવોને પણ મોક્ષ માર્ગમાં ચડે અને જે જ્ઞાની પુરુષને પણ બહુમાન આવી જાય, અને સાથે સાથે સત્પુરુષના ચરિત્રનો વિચાર કરવાથી સત્પુરુષ પ્રત્યે ભક્તિ આવે કે ઓહો આ પુરુષે કેવો ઉપકાર કર્યો. એટલે મેં મહેન્દ્રભાઈને કહ્યું છે કે આ કૃપાવદેવના મળેલા મુક્ષુઓના પ્રસંગો છે એ તમે અહીંયા વાંચજો કે જેથી તમને આ કૃપાવદેવ કેવા પુરુષ થયા એનું ખરું મહાત્મ્ય વધારે સ્પષ્ટ થશે. અને વગેરે પણ બધા છે આ બધાનો એક આશય એવો છે કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ લાવવા માટે જ આ બધા છે, પણ અલગ અલગ પ્રકાર છે. અત્યારે આટલું રાખીએ છીએ અને આ જ મોક્ષનો ઉપાય છે, ખરેખર આ નથી કર્યું એટલું તો હવે સમજાતું હશે કે આપણે કરવાનું શું છે. અને અગા શાસ્ત્ર અવાય તો આવજો અને સાથે ત્યાં ભક્તિ શું એનું પ્રગટ આપણું પ્રેક્ટિકલ સ્વરૂપ જોવા મળશે. બસ કરું હમણાં, ટાઈમ થઈ ગયો.
પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યું.